पातुम धर्मम धर्म मुत्खनैतुम श्री भक्ति धर्मांगतो जाता योत्तर कोशलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिम वाक्य सुधार सैर्विदधते नैजैर्निजानं मुहुः तस्मै श्री हरे नमोस्तु सहजानंदाय सद्वर्णिने ज्ञानेन धर्मेण युतां विरक्त्या महात्म्यबोधेन च योनिजस्य प्रवर्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोस्तु मतिप्रदाता अज्ञानसंज्ञं गहनांधकारं निजाश्रितस्वान्तगुहागतं यः अपाहरत् ज्ञानदिवाकरः श्री धर्मांग जन्मा जयति प्रभु स प्रोक्तानि यानि ह वचोमृतानि श्री स्वामीना तेन निजाश्रितेभ्यः तेषां लिखामः कतिचित्तदीय तुष्ट्ये यथा बुद्धि यथा श्रुतं च तत्रादौ श्रीहरेस्तस्य जन्मादि चरितं शुभं कथयामः समासेन तदीयानन्ददायकम्।
श्री गोलोकना मध्यने विषे भगवाननु अक्षरधाम छे, ते केवुं छे? तो कोटी कोटी सूर्य चंद्र ने अग्नि ते सरखु प्रकाशमान छे, ने दिव्य छे, ने अत्यंत श्वेत छे, ने सच्चिदानंद रूप छे, अने जेने ब्रह्मपुर कहे छे, अमृत धाम कहे छे, परम पद कहे छे, अनंत अपार कहे छे, ब्रह्म कहे छे, चिद्दाकाश कहे छे, एवं जे ए अक्षरधाम तेने विषे श्री कृष्ण भगवान जे ते सदाय विराजमान छे ते केवा छे? तो जेने पुरुषोत्तम कहे छे, वासुदेव कहे छे, नारायण कहे छे, परमात्मा कहे छे, ब्रह्म कहे छे, परब्रह्म कहे छे, ईश्वर कहे छे, परमेश्वर कहे छे, विष्णु कहे छे, अने वड़ी ते भगवान केवा छे? तो क्षर अक्षर थकी पर छे, सर्वज्ञ छे, सर्वकर्ता छे, सर्वना नियंता छे, सर्वना अंतर्यामी छे, सर्व कारण ना कारण छे, निर्गुण छे, स्वप्रकाश छे, स्वतंत्र छे, अने ब्रह्म रूप एवा जे अनंत कोटि मुक्त तेमने उपासना करवा योग्य छे, अने अनंत कोटि ब्रह्मांडनी जे उत्पत्ति स्थिति ने प्रलय ते रूप छे लीला जेमनी एवा छे, अने प्रकृति पुरुष काल प्रधान पुरुष ने महतत्वादिक ए जे पोतानी शक्तियों तेना प्रेरक छे, अने अनंत कोटी ब्रह्मांडना राजाधिराज छे, सदाय किशोर मूर्ति छे, ने कोटी कोटी कंदर्प सरखा सुंदर छे, ने नवीन मेघ सरखो श्याम छे वर्ण जेमनो एवा छे, अने अमूल्य ने दिव्य एवा जे नाना प्रकारना वस्त्र ने आभूषण तेने युक्त छे, अने कान ने विषे मकराकार कुंडल धरी रहा छे, ने मस्तक ने विषे नाना प्रकारना रत्ने जड़ित एवो मुगट तेने धरी रहा छे, अने शरद ऋतुनु जे कमल तेनी पांखड़ी सरखा अणियाळा छे नेत्र कमल जेमना एवा छे, अने रूडु एवुं जे सुगंधिमान चंदन तेणे करीने चर्चा छे अंग जेमना एवा छे, अने मधुरे स्वरे करीने वेणुने वजाड़े छे, अने राधिकाजी ने लक्ष्मीजी तेमने पूजा छे, अने मूर्तिमान एवा जे सुदर्शनादिक आयुध तथा नंद सुनंद ने श्रीदामादिक जे असंख्य पार्षद तेमने सेवा छे, અને કોટી કોટી સૂર્યચંદ્ર સરખા પ્રકાશે યુક્ત છે મૂર્તિ જેમની, એવા છે અને અનંત કોટી એવા જે કલ્યાણકારી ગુણ તેણે યુક્ત છે અને ધર્મ જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણીમાદિક જે સિદ્ધિઓ તેમણે સેવ્યા છે ચરણ કમળ જેમના, એવા છે અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વારાહાદિક અવતાર એ સર્વના ધરનારા છે, એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેજે તે આજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેણે યુક્ત થકા પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે શ્રી નરનારાયણ ઋષિને રૂપે કરીને પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે પ્રગટ થતા હવા અને પછી શ્રી નરનારાયણ જે તે પૃથ્વીને વિશે મનુષ્ય જે તેમના કલ્યાણને અર્થે તપ કરવા સારું ધર્મના આશ્રમ થકી બદ્રિકાશ્રમ પ્રત્યે જતા હવા અને તે બદ્રિકાશ્રમને વિશે સનાતન એવા ને લોકોના સ્વામી એવા ને અતિશય કૃશ એવા ને નાડીએ કરીને વ્યાપ્ત છે શરીર જેમનું એવા ને પોતાનું જે તેજ તેણે કરીને દેવતા જે તેમણે પણ દુખે કરીને દર્શન કરવા યોગ્ય એવા ને મુનિના છે રૂપ જેમના એવા ને પરમ ઉદાર એવા ને ભરતખંડની સમગ્ર જે પ્રજા તેને સુખના દેનારા એવા ને અતિશય દયાળુ એવા જે શ્રી નરનારાયણ તે જે તે અતિશય ઉગ્ર એવું જે તપ તેને કરીને તે તપનું જે ફળ તેને સમગ્ર એવી જે ભરતખંડની પ્રજા તેને આપે છે અને વળી તેના તેજ સમગ્ર એવું જે જગત તેના આધાર એવા જે શ્રી નરનારાયણ તે જે તે પૃથ્વીનો જે ભાર તેને ઉતારવાને અર્થે દ્વાપર ને કળીની સંધિને વિશે યદુકુળ ને કુરુકુળને વિશે પ્રગટ થતા હવા તેમાં નારાયણ જે તે મથુરાને વિશે વસુદેવ થકી દેવકીને વિશે પ્રગટ થયા અને નર જે તે કુરુકુળને વિશે પ્રગટ થયા અને એ બે ભાઈ જે તે પૃથ્વીનો ભાર ઉતારીને ભક્તજનને મનવાંછિત એવા જે સુખ તેને દેતા હવા અને વળી તેના તેજ નરનારાયણ જે તે પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ ભક્તિને મરિચ્યાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે ને તેમને સુખ આપવાને અર્થે અને અનેક જીવોના કલ્યાણ કરવાને અર્થે અને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કોશળ દેશને વિશે પ્રગટ થતા હવા હવે એ નારાયણ ઋષિ જેવી રીતે પ્રગટ થયા છે તે સંક્ષેપે કરીને કહીએ છીએ. એક સમયે મરિચ્યાદિક ઋષિ જે તે બદ્રિકાશ્રમને વિશે નરનારાયણ ભગવાનના દર્શન કરવા સારું આવતા હવા તે વાતને સાંભળીને ધર્મદેવ પણ પોતાની સ્ત્રી જે મૂર્તિ તેણે સહિત થકા શ્રી નરનારાયણના દર્શન કરવા આવ્યા. પછી તે ઋષિની સભાને વિશે ઉદ્ધવે સહિત બેઠા એવા જે શ્રી નરનારાયણ ઋષિ તેનું દર્શન કરીને શ્રી નરનારાયણે માન્યા થકા ધર્મદેવ જે તે સભાને વિશે બેસતા હવા અને મરિચ્યાદિક ઋષિએ શ્રી નરનારાયણ ઋષિ આગળ પ્રથમ કરી હતી જે ભરતખંડના વૃત્તાંતની વાર્તા તેને શ્રી નરનારાયણ ઋષિના મુખારવિંદ થકી એકાગ્ર ચિત્ત થઈને ધર્મદેવ જે તે સાંભળતા હતા તથા તે ઋષિ ને ઉદ્ધવ તે પણ તે વાર્તાને એકાગ્ર ચિત્ત થઈને સાંભળતા હતા. તે સમયમાં કૈલાસ પર્વત થકી દુર્વાસા ઋષિ જે તે શ્રી નરનારાયણ ઋષિને દર્શને આવ્યા તેનું કોઈથી સન્માન થયું નહીં, માટે તે દુર્વાસા ઋષિ તો એ ધર્માધિક સર્વેને શાપ દેતા હવા જે મારા અપમાનના કરનારા જે તમે સર્વે તે ભરતખંડને વિશે મનુષ્યપણાને પામો ને ત્યાં અસુર થકી અપમાન ને કષ્ટ ને પામો. એવા શાપને સાંભળીને ધર્મદેવે ઘણી પ્રકારના વિનયયુક્ત વચને કરીને શાંતિ પમાડ્યા. એવા જે દુર્વાસા ઋષિ તે બોલ્યા છે, તમે સર્વે શ્રી નારાયણ ઋષિની વાર્તા સાંભળવાને વિશે આસક્ત હતા, માટે મને ન દેખ્યો ને મારું સન્માન ન થયું. એની મને ખબર નહોતી, તે સારું મેં તમને શાપ દીધો, પણ તે મારો શાપ તો નિવારણ નહીં થાય. પણ તે શાપ ભેળો હું તમને અનુગ્રહ કરું છું જે, હે ધર્મદેવ, તમે ને આ તમારી સ્ત્રી મૂર્તિ તે બ્રાહ્મણના કુળને વિશે મનુષ્ય દેહ ધરશો, ને ત્યાં આ શ્રી નારાયણ ઋષિ જે તે તમારા પુત્ર થશે, તે તમને ને આ ઋષિઓને મારા શાપ થકી મુકાવશે, ને અસુરના કષ્ટ થકી તમારી સર્વેની રક્ષા કરશે. એમ કહીને દુર્વાસા ઋષિ તો પાછા કૈલાસ પર્વતમાં ગયા. પછી શ્રી નારાયણ ઋષિ જે તે ધર્માદિક સર્વે પ્રત્યે બોલતા હોવા, જે અપરાધ વિના જે આ શાપ તમને થયો તેને જો હું ટાળવાને ઈચ્છું તો હું સમર્થ છું. તે ટળી જાય, પણ હમણાં ભરતખંડને વિશે કળિયુગના બળને પામીને અધર્મ ને અસુર તે બહુ વૃદ્ધિને પામ્યા છે. તેમના નાશને અર્થે મારી ઈચ્છાએ કરીને જ એ શાપ થયો છે, તે મેં અંગીકાર કર્યો છે. માટે હે ધર્મદેવ, હું જે તે હરિકૃષ્ણ નામે તમારો પુત્ર થઈને તે અસુરનો ને અધર્મનો નાશ કરીશ, ને તમારી સર્વેની રક્ષા કરીશ, ને પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ. માટે તમે કાંઈ ચિંતા રાખશો માં, ને પૃથ્વીને વિશે સર્વે મનુષ્ય દેહને ધારો. એવા વચન સાંભળીને શ્રી નારાયણ ઋષિને નમસ્કાર કરીને ધર્માદિક સર્વે જે તે મનુષ્ય દેહ ધરવાને અર્થે પૃથ્વી પ્રત્યે જતા હવા, ને હવે ધર્મ ને મૂર્તિ જેવી રીતે પ્રગટ થયા છે તે કહીએ છીએ. જે કોશળ દેશને વિશે ઇટાર નામે પૂર છે, તેમાં સર્વરિયા બ્રાહ્મણ સામવેદી પાંડે બાળ શર્મા નામે હતા, તે થકી ભાગ્યવતી નામે જે તેની પત્ની, તેને વિશે ધર્મદેવ જે તે સંવત 1796 ના કાર્તિક સુધી એકાદશીને દિવસે મધ્યાહન પછી પ્રગટ થતા હવા, અને પિતા જે તે વિધિએ કરીને તેમના જાત કર્માદિક સંસ્કારને કરતા હવા, ને બારમે દિવસે દેવ શર્મા એવું નામ ધરતા હવા, અને તે કોશળ દેશને વિશે જ છપૈયા નામે ગામમાં ત્રવાડી કૃષ્ણ શર્મા નામે બ્રાહ્મણ, તે થકી ભવાની નામે જે તેની પત્ની, તેને વિશે મૂર્તિ જે તે સંવત 1798 ના કાર્તિક સુધી પૂનમને દિવસે સાયંકાળે પ્રગટ થતા હવા, તે પછી દિવસે દિવસે મોટા થયા, ને શ્રી કૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યા. માટે ભક્તિ એવા નામને પામતા હવા. પછી એ ભક્તિના પિતા કૃષ્ણ શર્મા તે જે તે પોતાની પુત્રી જે ભક્તિ, તેનો ધર્મના અવતાર જે દેવ શર્મા, તે સાથે યથાવિધિ વિવાહ કરતા હવા, ને એ જે પોતાના જમાઈ તેને પોતાના ગામમાં પોતાને ઘેર રાખતા હવા. પછી તે દેવ શર્મા જે તે ભક્તિ જે પોતાની પત્ની, તેણે સહિત ગૃહસ્થાશ્રમના જે ધર્મ તેને આશ્રીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હવા, અને પોતે ધર્મને વિશે અતિ દ્રઢપણે વર્ત્યા, તેને જોઈને સર્વે લોક જે તે ધર્મ એવે નામે કરીને જ બોલાવતા હવા. પછી એ ધર્મભક્તિને અસુર થકી અતિશય કષ્ટ થયું, તેના નિવારણને અર્થે તે ધર્મભક્તિ જે તે વૃંદાવનમાં જઈને મરિચ્યાદિક ઋષિએ યુક્ત થકા શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરતા હવા, તેણે કરીને તે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા, ને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને ધર્મભક્તિ પ્રત્યે બોલતા હોવા જે, હે ધર્મભક્તિ, તમને કષ્ટના દેનારા જે અસુર તેમને પૂર્વે મેં કૃષ્ણાવતારને વિશે માર્યા હતા, તે મારા ઉપર એમને વેર છે, માટે તમને મારા જાણીને પીડે છે. તે અસુરના નાશને અર્થે હું જે તે નારાયણ ઋષિ રૂપે તમ થકી પ્રગટ થઈને હરિકૃષ્ણ નામે વિખ્યાત થઈશ, ને તમારી ને ઋષિની અસુરના કષ્ટ થકી રક્ષા કરીશ, ને તમને દુર્વાસાનો શાપ થયો છે તે ભેળો મને પણ શાપ થયો છે, માટે તમને તે શાપ થકી મુકાવીશ, ને અસુરનો ને અધર્મનો ઉચ્છેદ કરીશ, ને પૃથ્વીને વિશે એકાંતિક ધર્મ પ્રવર્તાવીશ. એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન જે તે અંતર્ધાન થઈ જતા હોવા. પછી ધર્મભક્તિ અતિ આનંદને પામીને ત્યાંથી પાછા પોતાને ગામ આવીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને કરતા હોવા, અને એવી રીતે એ ધર્મને ભગવાન પ્રસન્ન થયા માટે સર્વે જન જે તે તેમને હરિપ્રસાદ નામે કરીને બોલાવતા હોવા. પછી કરુણાનિધિ એવા ને ભગવાન કહેતા સમર્થ એવા જે શ્રી નરનારાયણ તેજે તે જીવ જે તેમના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે મનુષ્યપણાને અંગીકાર કરવાને જ્યારે ઈચ્છતા હોવા, ત્યારે નરનારાયણ એવા જે એ ભગવાન તેજે તે પોતાની ઈચ્છાએ કરીને ધર્મના હૃદય કમળને વિશે વિરાજમાન થતા હોવા. પછી કેટલાક માસ ગયા કેડે તે હરિપ્રસાદજી થકી ભક્તિને વિશે શ્રી પુરુષોત્તમ એવા જે નારાયણ મુનિ જે તે સંવત 1837 ચૈત્ર સુધી નવમીની રાત્રિ 10 ઘડી ગઈ ત્યારે પ્રગટ થતા હોવા. તે સમયમાં હરિપ્રસાદજીના ઘરને વિશે મોટો ઉત્સવ થતો હોવો, અને ઇન્દ્રાદિક દેવજે તે જય જય શબ્દને કરતા થકા ને દુદુંબીને વજાડતા થકા પુષ્પનો વરસાદ કરતા હોવા, અને અપ્સરાઓ જે તે નૃત્ય કરતી હોવી, ને ગંધર્વ જે તે ગાન કરતા હોવા, અને મુનિ જે તે આશીર્વાદ દેતા હોવા, અને દેવતા ને સાધુના જે મન તે અતિ પ્રસન્ન થતા હોવા, અને અસુરના જે મન તે તત્કાળ ત્રાસને પામતા હોવા, અને તે ગામમાં રહેનારી જે સ્ત્રીઓ તે મંગળ ગાતી હોવી, ને બાળરૂપ એવા જે હરિ તેને આશીષ દેતી હોવી, અને તે સમયને વિશે મંદ સુગંધને શીતળ એવા જે વાયુ તે વાતા હોવા, અને તારાગણે સહિત આકાશ જે તે અતિશય નિર્મળ થતું હોવું, અને તે શ્રીહરિના જન્મથી તે છપૈયાપુર અક્ષરધામ તુલ્ય થતું હોવું, તે વાર પછી તે હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રનું જે જાત કર્મ તે બ્રાહ્મણ પાસે યથાવિધિ કરાવીને બ્રાહ્મણને ઘણી પ્રકારના દાન આપતા હોવા. પછી જન્મથી 6ઠા દિવસને વિશે કોટરા આદિક બાળગ્રહ જે તે બાળ સ્વરૂપ એવા જે ભગવાન તેમને મારવા સારું આવ્યા, તેને ભગવાન જે તે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને બાળીને ભગાવી દેતા હોવા. પછી ભગવાન 3.25 મહિનાના થયા ત્યારે માર્કંડેય ઋષિ જે તે બ્રાહ્મણને વેશે તે હરિપ્રસાદજીને ઘેર આવતા હોવા, ત્યારે હરિપ્રસાદજી જે તે ઋષિનું અતિશય સન્માન કરીને તેમને જ્યોતિષી જાણીને કહેતા હોવા જે, તમે અમારા પુત્રનું નામકરણ કરો. પછી તે ઋષિ જે તે રાજી થઈને નામકરણ કરતા થકા બોલ્યા છે, હે હરિપ્રસાદજી, આ તમારા પુત્ર જે તે તમારી સર્વે આપદાને હર્ષે, તથા જે જન એમના આશ્રિત થશે તેમની સર્વ આપદાને હર્ષે, અને કર્ક રાશિને વિશે એમનો જન્મ છે, માટે એમનું હરિ એવું નામ થશે, અને વળી આ જે તમારા પુત્ર તેમના દેહનો કૃષ્ણ વર્ણ છે, તથા પોતાના આશ્રિત જનના જે મન તેને પોતાની મૂર્તિને વિશે તાણી લેશે તથા ચૈત્ર માસમાં જન્મ છે માટે કૃષ્ણ એવે નામે વિખ્યાત થશે. અને એ બે નામ નોખા નોખા છે તો પણ એ બે ભેળા મળીને હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થશે. અને આ તમારા પુત્ર જે તે ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ ને યોગ એ પાંચ ગુણે કરીને તો શિવજી જેવા થશે, માટે નીલકંઠ એવે નામે કરીને લોકને વિશે પ્રસિદ્ધ થશે. અને આ જે તમારા પુત્ર તેમના હાથને વિશે પદ્મનું ચિહ્ન છે તથા પગને વિશે વજ્ર, ઉર્ધ્વરેખા ને કમળ તેના ચિહ્ન છે, તે માટે આ તમારા પુત્ર જે તે લક્ષાવધિ મનુષ્યના નિયંતા થશે. અને આ તમારા પુત્ર જે તે કલ્યાણકારી એવા અનંત ગુણે યુક્ત થશે, જે તમારી સમગ્ર કષ્ટ થકી રક્ષા કરશે. એમ કહીને વિરામ પામ્યા એવા જે માર્કંડેય ઋષિ તેને હરિપ્રસાદજી જે તે ઘણી દક્ષિણાને ભારે ભારે નવા વસ્ત્ર ને આભૂષણ તે આપતા હવા. પછી તે ઋષિ જે તે એક દિવસ ત્યાં રહીને પ્રયાગ તીર્થની યાત્રા કરવા સારું ચાલી નિસરતા હવા. અને તે પછી તે હરિપ્રસાદજી ને ભક્તિમાતા જે તે પોતાના પુત્રના ગુણને સાંભળીને બહુ પ્રસન્ન થતા હવા. પછી તે શ્રી હરિજે તે પોતાની બાળ લીલાએ કરીને પોતાના માતા પિતાને ને સંબંધી જનને બહુ આનંદ ઉપજાવતા થકા બાળચંદ્રની પેઠે વૃદ્ધિને પામતા હવા. અને તે પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમે મહિને પ્રથમ પૃથ્વી ઉપર બેસાડતા હવા અને સાતમે મહિને કાનને વિંધાવતા હવા તથા એ સાતમા મહિનાને વિશે જ પ્રથમ અન્ન જમવા શીખવતા હવા અને ત્રીજું વર્ષ બેઠું ત્યારે ચૌળ સંસ્કાર જે ગર્ભના કેશ ઉતરાવવા તે કરાવતા હવા. અને એ જ દિવસે માયાવી એવો જે કાળીદત્ત નામે અસુર તે ભગવાનને મારવાને આવ્યો, તેને ભગવાને પોતાની દ્રષ્ટિએ કરીને મોહ પમાડ્યો. તે વૃક્ષોને વિશે અથડાઈ અથડાઈને મરી જાતો હવો. અને તે પછી હરિપ્રસાદજી જે તે અસુરના ઉપદ્રવ થકી છપૈયા ગામનો ત્યાગ કરીને પોતાના કુટુંબે સહિત થકા અયોધ્યાપુરીમાં નિવાસ કરીને રહેતા હવા. અને પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમા વર્ષને વિશે પ્રથમ અક્ષર ભણવા શીખવતા હવા અને આઠમા વર્ષને વિશે ભારે ભારે સામગ્રીઓને ભેગી કરીને પોતાના પુત્રને યજ્ઞોપવિત દેતા હવા. અને તે શ્રી હરિજે તે પોતાના પિતા થકી યજ્ઞોપવિતને પામીને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને વિશે રહ્યા થકા વેદાધ્યયનને કરતા હવા. અને પોતાના પિતા પાસે વેદશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર એ સર્વે ગ્રંથનું પોતે અધ્યયન કરીને તથા શ્રવણ કરીને તે સર્વેનું જે રહસ્ય તેને યથાર્થ જાણતા હવા. અને એ સર્વેમાંથી પોતે ચાર સાર કાઢતા હવા. તેમાં શ્રીમદ ભાગવત પુરાણ થકી તો પંચમ સ્કંદ ને દસમ સ્કંદ એ સાર કાઢ્યો તથા સ્કંદ પુરાણ થકી વાસુદેવ મહાત્મ્ય એ સાર કાઢ્યો તથા ઇતિહાસ જે મહાભારત તે થકી ભગવદ્ ગીતા, વિદુર નીતિ ને વિષ્ણુ સહસ્ત્ર નામ એ સાર કાઢ્યો તથા સર્વે ધર્મશાસ્ત્ર થકી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ સાર કાઢ્યો. એવી રીતે ચાર સાર કાઢીને તેનો ગુટકો લખાવીને પોતાની પાસે નિત્ય રાખતા હવા. પછી તે શ્રી હરિજે તે જન્મ થકી અગિયાર વર્ષના થયા ત્યારે પોતાની માતા જે ભક્તિ તેને ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ તેનો ઉપદેશ કરીને દિવ્ય ગતિને આપતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા ને તે પછી કેટલાક માસ ગયા તે કેળે તે શ્રીહરિજે તે પોતાના પિતા જે હરિપ્રસાદજી તેમને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને દિવ્ય ગતિને પમાડતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા અને એવી રીતે ભક્તિ ધર્મ જે તે દિવ્ય ગતિને પામીને પછી દિવ્ય દેહે કરીને નિરંતર તે શ્રીહરિની પાસે રહેતા હવા તે વાર પછી તે શ્રીહરિ જે તે પોતાના જે સંબંધી તેમને પૂછ્યા વિના જ નિત્ય સ્નાનને મિશે કરીને તીવ્ર વૈરાગ્યના વેગ થકી પોતાના ઘરનો ત્યાગ કરીને પોતે એકલા જ ઉત્તર દિશાને વિશે તપ કરવા સારું ચાલી નિસરતા હવા તે પોતે કેવા છે તો બહિર્વાસે સહિત જે કૌપિન તેને ધારી રહ્યા છે ને મૃગચર્મ ધાર્યું છે ને પળાશનો દંડ ધાર્યો છે અને શ્વેત એવું જે યજ્ઞોપવિત તેને ધાર્યું છે ને કંઠને વિશે તુલસીની બેવડી માળા ધારી છે ને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલકનું ચિહ્ન તે ધાર્યું છે ને મસ્તક ઉપર જટાને ધારી રહ્યા છે ને કેળને વિશે મુંજની મેખળા ધારી છે ને હાથને વિશે જપમાળા કમંડળું ભિક્ષાપાત્ર ને જળગરણું એટલા વાનાને ધારી રહ્યા છે ને શાળ ગ્રામને બાળ મુકુંદનો જે બટવો તેને ગળાને વિશે ધારી રહ્યા છે ને ચાર સારનો જે ગુટકો તેને ખભાને વિશે ધારી રહ્યા છે એવા વેશને ધરતા થતા શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે સરયુ નદીને તરીને ઉત્તર દિશામાં જતા હવા તે ચાલતે ચાલતે કેટલેક દિવસે કરીને હિમાળા પર્વતની તળેટીમાં જે એક મહા મોટું વન આવ્યું તેને પામતા હવા પછી ત્યાંથી ચાલ્યા તે કેટલેક દિવસે કરીને હિમાળા પર્વતને પામ્યા ને તે પર્વતને વિશે ચાલતા થકા કેટલેક દિવસે કરીને મુક્તનાથ પ્રત્યે આવીને ઉગ્ર તપ કર્યું ને તે તપે કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કરતા હવા અને ત્યાં કેટલાક માસ રહીને પછી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા તે હિમાળા પર્વતની તળેટીમાં એક મહા ઘોર વન આવ્યું તેને વિશે 12 માસ સુધી વિચરતા હવા પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે વનને વિશે વડના વૃક્ષ તળે બેઠા ને તપને કરતા એવા જે ગોપાળ યોગી તેને દેખતા હવા ને તે યોગી પાસે રહીને અષ્ટાંગ યોગને શીખતા થકા 1 વર્ષ સુધી રહ્યા ને તે યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સિદ્ધ ગતિને પમાડતા હવા અને પછી ત્યાંથી ઉત્તર મુખે ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે આદિવારા નામે જે તીર્થ તેને પામ્યા અને ત્યાંથી ચાલ્યા તે બંગાળ દેશને વિશે સિરપુર નામે જે શહેર તેને પામતા હવા અને તે શહેરનો રાજા સિદ્ધ વલ્લભ નામે મહાધાર્મિક હતો તેણે પ્રાર્થનાને કર્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે ચોમાસાના 4 મહિના સુધી ત્યાં રહેતા હવા અને તે શહેરને વિશે કાળી ને ભૈરવ તેના ઉપાસક ને સિદ્ધપણાનું છે અભિમાન જેને એવા જે અસુર તેના મદને હરતા હવા ને પોતાનો સેવક જે ગોપાળદાસ નામે સાધુ તેની અસુરના અભિચાર થકી પોતાને સામર્થ્ય કરીને રક્ષા કરતા હવા અને વળી તે શહેરને વિશે વેદ શાસ્ત્ર પુરાણનો ભણેલો એવો તૈલંગ દેશનો કોઈક બ્રાહ્મણ હતો તેણે તે રાજા થકી હસ્તી આદિકનું મહાદાન લીધું તેણે કરીને તે બ્રાહ્મણ ગૌરવર્ણ હતો, પણ શ્યામવર્ણ થઈ ગયો. પછી તે બ્રાહ્મણ પોતાના પાપની શાંતિને અર્થે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને શરણે આવ્યો. તેને પોતાના સામર્થ્ય કરીને તે પાપ થકી મુકાવ્યો. ત્યારે કાળો મટીને પ્રથમના જેવો ગૌરવર્ણો થતો હોવો. પછી ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ, તે કામાક્ષી દેવીને સમીપે કોઈ ગામ હતું તેને પામ્યા, ને તે ગામમાં મહાકાળીનો ઉપાસક એક બ્રાહ્મણ હતો. તે પોતાના ગામમાં જે કોઈ સાધુ તથા બ્રાહ્મણ તીર્થવાસી આવે તેને અભિચારી કરીને જીતીને પોતાના શિષ્ય કરે એવો અભિમાની હતો. તે બ્રાહ્મણ આવીને શ્રીહરિને ઉપર પોતાનું જંત્ર મંત્ર અભિચાર સંબંધી જે ઘણું સામર્થ્ય તેને કરતો હોવો, પણ તેણે કરીને પોતે કંઈ પરાભવ પામ્યા નહીં, ને પોતાના સામર્થ્ય કરીને તે બ્રાહ્મણનો સમગ્ર મદ ઉતારીને પોતાનો આશ્રિત કરતા હવા. પછી શ્રીહરિજે તે ત્યાંથી ચાલ્યા થકા નવલખા પર્વતને પામ્યા, ને તે નવલખા પર્વતને વિશે 9,00,000 સિદ્ધના સ્થાનક છે, ને 9,00,000 ઠેકાણે અગ્નિની જ્વાળા નિસરે છે તથા પાણીના કુંડ છે. તે પર્વતને વિશે રહ્યા જે સિદ્ધ તેમને પોતાનું દર્શન આપીને તે પર્વતથી ઉતર્યા, તે પાળવા કુંડ નામે જે તીર્થ તેને પામતા હવા. અને ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ, તે ગંગાસાગરના સંગમને પામીને ને ત્યાં સ્નાન કરીને પછી તે સમુદ્રની ખાડીને વહાણમાં બેસીને ઉતર્યા, ને કપિલાશ્રમને પામતા હવા, ને ત્યાં નિત્ય કપિલજીના દર્શન કરતા થકા 1 માસ સુધી રહ્યા. અને પછી ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પ્રત્યે ગયા, ને ત્યાં કેટલાક માસ નિવાસ કરીને પૃથ્વીના ભારરૂપ એવા જે ઘણાક અસુર તેમને પરસ્પર વૈર કરાવીને યુદ્ધે કરીને નાશ કરાવી નાખતા હવા. પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે ત્યાંથી દક્ષિણ દિશા પ્રત્યે ચાલ્યા, તે આદિકુર્મ નામે જે તીર્થક્ષેત્ર તેને પામ્યા, ને પછી ત્યાંથી મહાવન્ય વિશે ચાલતા થકા માનસપુરને પામ્યા, ને તે પુરનો સત્ર ધર્મા નામે રાજા હતો, તે પોતાનો આશ્રિત થયો, ને તે રાજા દ્વારે અસુરનો પરાભવ કરાવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી, તે વેંકટાદ્રીને પામ્યા, ને ત્યાંથી શિવકાંચી અને વિષ્ણુકાંચીને પામ્યા, ને ત્યાંથી શ્રીરંગમાં જઈને 2 માસ સુધી રહેતા હવા, ને ત્યાં વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિશે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપે કરીને ત્યાગ કરાવતા હવા. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ, તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને સમુદ્રને વિશે સ્નાન કરીને નિત્ય રામેશ્વર મહાદેવના દર્શન કરતા થકા 2 માસ સુધી ત્યાં રહેતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદર રાજ નામે જે વિષ્ણુ, તેના દર્શન કરીને ત્યાંથી ચાલતા થકા માર્ગને વિશે એક ઘોર વન આવ્યું. તેમાં 5 દિવસ સુધી ચાલ્યા, પણ ક્યાંય અન્ન જળને ન પામ્યા. પછી 6ઠ્ઠે દિવસે મધ્યાહ્ન સમયે વનમાં એક કૂપ આવ્યો. તેમાંથી કમંડળુએ કરીને જળને કાઢીને સ્નાન કર્યું, ને પછી વડના વૃક્ષ તળે બેસીને પોતાનો નિત્ય વિધિ કરતા થકા શાળગ્રામની સેવા કરવા લાગ્યા. ત્યારે તે શાળગ્રામને પાત્રમાં મૂકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડ્યું. તે જેટલું પાણી રેડ્યું તેટલું શાળગ્રામ પી ગયા. તે એમ કરતા કરતા 5-7 કમંડળું રેડ્યા, તેને પી ગયા. પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાળગ્રામને ચંદનાદિકે કરીને પૂજતા હવા અને એમ વિચાર કરવા લાગ્યા છે, શાળગ્રામને આટલી તરસ લાગી ત્યારે ભૂખ પણ લાગી હશે ખરી, પણ આપણી પાસે કઈ નૈવેદ્ય ધર્યાનું નથી, માટે વિષ્ણુને શું જમાડીએ? એમ વિચાર કરે છે તેટલામાં શિવજી ને પાર્વતી પોઠિયા ઉપર બેસીને કાપડીને વેશે ત્યાં આવીને પ્રથમથી જ ઊભા હતા. તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાળગ્રામની પૂજા કરતા જોઈને તેમને સાથવો ને મીઠું આપતા હવા. પછી તે સાથવાને જળમાં ચોળીને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા ને ત્યાં રહી જે રામાનુજ આચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા ને ત્યાંથી પદ્મનાભ ગયા ને ત્યાંથી જનાર્દન ગયા ને ત્યાંથી આદિકેશવ નામે જે વિષ્ણુ તેના દર્શન કરીને મળિયાચળ નામે જે કુલગીરી તેને પામતા હવા અને ત્યાં સાક્ષી ગોપાળ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા 5 દિવસ રહેતા હવા અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા 2 માસ સુધી રહેતા હવા. પછી તે વિઠ્ઠલનાથને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામ્યા ને તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિકપુર પ્રત્યે આવ્યા ને ત્યાં ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઉતરીને મહી નદીને પામ્યા ને મહીને ઉતરીને તથા સાબરમતી નદીને ઉતરીને ભાલ દેશને ઓલંઘીને ભીમનાથ આવતા હવા અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીના દર્શન કરીને પંચતીર્થી કરતા કરતા માંગરોળ બંદરમાં આવતા હવા. એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રી હરિકૃષ્ણ ભગવાન તે જે જે તીર્થમાં પોતે ગયા તે તીર્થને વિશે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા અને તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાના દર્શન આપીને તથા તેમનું અન્ન જળાદિ ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા જે નીલકંઠ બ્રહ્મચારી તે જે તે સંવત 1856ના શ્રાવણવદી છઠને દિવસે લોજપુરમાં આવતા હવા અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રી રામાનંદ સ્વામી તેના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા ને તેમને સાધુ લક્ષણે યુક્ત એવા શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણું ગામ તેમાં રહ્યા જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ તેના ઘરને વિશે વિરાજમાન એવા જે શ્રી રામાનંદ સ્વામી તેના દર્શન સંવત 1856ના જ્યેષ્ઠવદી દ્વાદશીને દિવસે કરતા હવા. તે રામાનંદ સ્વામી કેવા છે તો ગૌર અને પુષ્ટ છે મૂર્તિ જેમની એવા છે ને શ્વેત વસ્ત્ર પહેર્યા છે ને નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશને ધરી રહ્યા છે એવા જે સ્વામી તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને મળીને સ્વામીની પાસે બેસતા હવા. પછી તે સ્વામી જે તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને જોઈને બહુ આનંદ પામતા હવા, ને તેમનું જે સર્વે વૃતાંત તેને પૂછતા હવા. પછી તે શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન, કુળ, માતા પિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા, તથા પોતાનો જે વૈરાગ્ય, તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો, તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા, તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી, તથા પોતે જેમ અષ્ટાંગ યોગ સાધ્યો, તથા પોતે જેમ તીર્થયાત્રા કરી, તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો પોતે જેમ પરાજય કર્યો, એ આદિ જે સર્વે પોતાનો વૃતાંત તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા, ત્યારે તે વાર્તાને સાંભળીને સ્વામી જે તે અતિશય પ્રસન્ન થયા, ને શ્રી નીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા છે, હે બ્રહ્મચારી, તમે તો અમારા છો, કેમ જે તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગ ક્ષેત્રને વિશે અમથકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા, ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુ જનને ધર્મે સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કોશળ દેશમાં રહ્યા હતા. તે ધર્મના તમે પુત્ર છો, ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો. એવી રીતના જે સ્વામીના વચન તેને સાંભળીને શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે અતિશય પ્રસન્ન થયા થકા તે સ્વામી પાસે રહેતા હવા. પછી સંવત 1857ના કાર્તિક સુધી એકાદશીને દિવસે તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા. ત્યારે તે સ્વામીએ સહજાનંદ એવું પોતાનું નામ ધાર્યું, તથા બીજું નારાયણ મુનિ એવું નામ ધાર્યું. પછી પોતે અતિશય પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા. પછી તે સ્વામી જે તે સર્વ સાધુ ગુણે સંપન્ન ને અતિ સમર્થ એવા જે નારાયણ મુનિ તેમને જોઈને અને પોતાની જે ધર્મધૂર તે નારાયણ મુનિને સોંપીને પોતે સંવત 1858ના માક્ષર સુધી તેરસને દિવસે દેહત્યાગ કરીને પાછા બદ્રિકાશ્રમને વિશે જાતા હવા, ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા. પછી શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના ગુરુની જે દેહક્રિયા તેને યથાવિધિ કરીને ધર્મધૂરને ઉપાડી લેતા હવા, ને શ્રી રામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ બ્રહ્મચારી ને ગૃહસ્થ હતા તેમની શતશાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા, અને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિશે તેમના ચિત્તને તાણી લેતા હવા. તે વાર પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાના શિષ્ય જે ત્યાગી, સાધુ તથા બ્રહ્મચારી તથા કેટલાક ગૃહસ્થ સત્સંગી તેમણે વીંટાણા થકા સોરઠ, હાલાર, કચ્છ, ઝાલાવાડ, દંડાવ્ય, કાઠિયાવાડ, ભાલ, ગુજરાત એ આદિ જે સર્વે દેશ તેમને વિશે પોતાના પ્રતાપને વિસ્તારતા થકા, ને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય યુક્ત જે ભક્તિ તેને પ્રવર્તાવતા થકા, ને અધર્મનો ઉચ્છેદ કરતા થકા, ને અધર્મી એવા જે પાખંડી અસુરાંશ ગુરુ તેમનો પરાભવ કરતા થકા વિચરતા હવા, અને શ્રીજી મહારાજે તે જે જે દેશને વિશે વિચર્યા તે તે દેશના જે જન તે શ્રીજી મહારાજના અલૌકિક ઐશ્વર્યને જોઈને ઘણાક आश्रित थता हवा ने श्रीजी महाराज नू प्रगट प्रमाण भजन करता हवा। पछी श्रीजी महाराज जे ते तेमना उत्साह ने अर्थे ने तेमनी बुद्धि नी दृढ़ता ने अर्थे पोतानू जे नाना प्रकारनू ऐश्वर्य ते समाधिये करीने देखाड़ता हवा। तेमा केटलाक मनुष्य ने तो गोलोक ने मध्ये जे अक्षरधाम तेने विषे लक्ष्मी राधिका ने श्री दामादिक पार्षदे सहित श्री कृष्ण रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो वैकुंठ लोक ने विषे लक्ष्मी ने नंद सुनंदादिक पार्षदे सहित विष्णु रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो श्वेत द्वीप ने विषे निरन्न मुक्ते सहित महापुरुष रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो अव्याकृत धाम ने विषे लक्ष्मी आदिक शक्तियों ने पार्षदे सहित भूमा पुरुष रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो बद्रिकाश्रम ने विषे मुनिये सहित श्री नरनारायण रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो क्षीर समुद्र ने विषे लक्ष्मी ने शेष नागे सहित योगेश्वर रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो सूर्यना मंडल ने विषे हिरण्यमय पुरुष रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो अग्निमंडल ने विषे यज्ञ पुरुष रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो प्रणवनो जे नाद तेने तत्काल संभळावता हवा। अने केटलाक ने तो कोटी कोटी सूर्य सरखू जे पोतानू तेज तेने देखाड़ता हवा। अने केटलाक ने तो जागृत स्वप्न सुषुप्ति थकी पर ने सच्चिदानंद छे लक्षण जेनू ने द्रष्टा छे नाम जेनू एवू जे ब्रह्म ते रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो ब्रह्मांडना आधार अने पुरुष सुप्त ने विषे कह्या एवा जे विराट पुरुष ते रूपे पोतानू दर्शन देता हवा। अने केटलाक ने तो भूगोल ने खगोल ने विषे रह्या जे देवताना स्थानक ने ऐश्वर्य तेने देखाड़ता हवा। अने केटलाक ने तो आधारादिक जे छ चक्र तेने विषे रह्या एवा जे गणेश आदिक देवता तेमने पृथक पृथक देखाड़ता हवा। अने क्यारेक तो सोए सो गावने छेटे रह्या एवा जे पोताना भक्त तेमने प्रत्यक्ष प्रमाण पोतानू दर्शन देता हवा। अने क्यारेक तो छेटे रह्या एवा जे पोताना भक्त तेमने पोताना घरने विषे श्रीजी महाराजनी प्रतिमाने आगळ धर्युं छे नैवेद्य तेने पोताना भक्तने विस्मय पमाडता थका जमता हवा। अने क्यारेक तो देह त्यागने करता एवा जे पोताना भक्त तेमने पोताना धाम प्रत्ये लई जवाने इच्छता थका त्यां पोते आवीने ते भक्तना गामने विषे रह्या। एवा जे बीजा भक्त अथवा अभक्त तेमने पण पोतानू साक्षात दर्शन देता हवा। एवी रीते मुमुक्षु अथवा मुमुक्षु नहीं एवा जे जन तेमने पोताना अलौकिक ऐश्वर्य ने देखाड़ता हवा एवा जे श्री सहजानंदजी महाराज तेने जोईने अतिशय विस्मय ने पाम्या। एवा जे हजारो मनुष्य ते पोत पोताना मतनो ने गुरुनो त्याग करीने श्रीजी महाराजनो अनन्य आश्रय करीने प्रगट प्रमाण भजन करता हवा। पछी घणा जे मतवादी ते श्रीजी महाराज संगाते विवाद करवा आव्या पण वादे करीने श्रीजी महाराज ने जीतवाने काजे कोई समर्थ न थया। पछी ते सर्वे मतवादी जे ते श्रीजी महाराज ना अलौकिक ऐश्वर्य प्रताप ने देखीने नमस्कार करीने बोल्या जे हे महाराज तमे तो परमेश्वर छो माटे अमारा जे जे इष्टदेव छे तेना दर्शन अमने कृपा करीने कराओ। एवी रीते जे तेमनु प्रार्थना वचन તેને સાંભળીને તે સર્વેને બેસાડીને ને પોતાના પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે જે તે શ્રી મહારાજને દર્શન માત્રે કરીને ખેંચાઈ ગયા છે નાડી પ્રાણ જેમના, એવા થકા પોતપોતાના હૃદયને વિશે પોતપોતાના ઇષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને દેખતા હવા, તેમાં જે વલ્લભ કુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તથા નિમાનંદી હતા તથા માધવી સંપ્રદાયના હતા, એ ત્રણ તો ગોપીના ગણે વીટાણા ને વૃંદાવનને વિશે રહ્યા ને બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા, અને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ સુનંદ ને વિશ્વકસેન ને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મી નારાયણ રૂપે દેખતા હવા, અને જે રામાનંદી હતા તે તો સીતા લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રી રામચંદ્રજી તે રૂપે દેખતા હવા, અને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિ રૂપે દેખતા હવા, અને જે શૈવી હતા તે તો પાર્વતી ને પ્રથમ ગણેશ સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા, અને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિશે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા, અને જે ગણપતિના ઉપાસક હતા તે તો ગણપતિ રૂપે દેખતા હવા, અને જે દેવીના ઉપાસક હતા તે તો દેવી રૂપે દેખતા હવા, અને જે જૈન હતા તે તો તીર્થંકર રૂપે દેખતા હવા, અને જે યવન હતા તે તો પૈગંબર રૂપે દેખતા હવા, એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઇષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને જોઈને ને સર્વના કારણ જાણીને પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય કરતા હવા ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા, એવી રીતે શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાના પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિશે નાશ પામ્યો એવો જે એકાંતિક ધર્મ તેનું રૂડે પ્રકારે સ્થાપન કરતા હવા, અને વળી ધનાઢ્ય એવા જે પોતાના ભક્ત ગૃહસ્થ સત્સંગી તે પાસે ઘણાક અન્ન સત્ર કરાવતા હવા, તથા હિંસાએ રહિત એવા જે વિષ્ણુયાગ મહારુદ્ર ને અતિ રુદ્રાદિક યજ્ઞ તેને કરાવતા હવા, અને તે યજ્ઞને વિશે હજારો બ્રાહ્મણોને મિષ્ટ અન્ને કરીને તૃપ્ત કરાવતા હવા, અને તે બ્રાહ્મણને બહુ પ્રકારના દાન દેવરાવતા હવા, અને સાધુ બ્રાહ્મણ અને દેવતા તેમનું જે પૂજન તથા ભોજને કરીને તૃપ્તિ તેને વારંવાર કરતા હવા, તથા અધર્મ ને પાખંડ તેનો વારંવાર ઉચ્છેદ કરતા હવા, અને વળી દેશ દેશમાં મોટા મોટા શિખરબંધ મંદિર કરાવીને તેમને વિશે નરનારાયણ લક્ષ્મીનારાયણ ભક્તિ ધર્મ ને રાધા કૃષ્ણ એ આદિક મૂર્તિઓનું સ્થાપન કરતા હવા, અને તે મૂર્તિઓ દ્વારે અનંત ભક્તજનને ચમત્કાર જણાવતા હવા, અને શ્રીજી મહારાજ પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં રહ્યા, જે પોતાના ભક્તજન તેમની આગળ વર્ણાશ્રમનો ધર્મ તથા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા પોતાના સ્વરૂપનું જ્ઞાન તથા પોતાની મહાત્મ્ય સહિત ભક્તિ એમના જે બહુ પ્રકારના ભેદ તેને વિસ્તારે કરીને યથાર્થપણે કહેતા હવા, એવી રીતે નિત્ય પ્રત્યે પોતાના ભક્તજનને આનંદ પમાડતા એવા જે શ્રીજી મહારાજ તે જે તે શ્રી ગઢડાનગરને વિશે પોતાના ભક્ત એવા જે
અભય નામે રાજા ને તેમની પુત્રીઓ ને તેમના પુત્ર એ સર્વેની ભક્તિને વશ થઈને એમના ઘેર પોતે નિવાસ કરીને રહેતા હવા અને ત્યાં રહ્યા થકા જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધિની એકાદશી, હુતાશની ને અન્નકૂટ એ આદિ જે ઉત્સવના દિવસ તેને વિશે ભારે ભારે સામગ્રીઓ મંગાવીને મોટા મોટા ઉત્સવ કરાવતા હવા અને તે ઉત્સવને વિશે પરમહંસ તથા બ્રહ્મચારી તથા દેશ દેશના જે હરિભક્ત સત્સંગી તે શ્રીજી મહારાજના દર્શન કરવાને અર્થે વારંવાર આવતા હવા અને નાના પ્રકારના વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ એ આદિ જે પૂજાની સામગ્રીઓ તેણે કરીને શ્રીજી મહારાજને પૂજતા હવા અને તે ઉત્સવને વિશે શ્રીજી મહારાજ જે તે નાના પ્રકારની ભોજન સામગ્રીઓ કરાવીને હજારો સાધુને તથા બ્રાહ્મણને ઘણા પ્રકારે વારંવાર તૃપ્ત કરતા હવા એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેમની મૂર્તિના જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ. શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉર્ધ્વરેખા છે તે કેવી છે તો અંગૂઠાની પાસેની જે આંગળી તેની બે કોરા નીકળે છે ને પાણીની બે કોરા નીકળી છે અને જમણા પગના અંગૂઠાના થડમાં ઉર્ધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે એ આદિક નવ ઉર્ધ્વરેખા, જવ, કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક ને જંબુફળ ચિહ્ન તે જમણા પગના તળામાં છે અને જમણા પગના અંગૂઠાના નખમાં ચિહ્ન છે અને એ જ અંગૂઠાને બહારલે પડખે એક તિલ છે અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ છે અને જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે અને ડાબા પગની ઉર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવા બે ચિહ્ન પાસે પાસે છે અને વળી એ ઉર્ધ્વરેખાને મળતું જ ફણાના થડમાં વ્યોમ, ધનુષ, કળશ, મત્સ, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એ આદિ સાત ચિહ્ન તે ડાબા પગના તળામાં છે અને બે પગના તળા રક્ત છે ને બે પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે અને બે પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા રોમના ચિહ્ન છે અને બે પગના અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાના ચિહ્ન છે અને બે પગની જે બહારની ઘૂંટીઓ તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે અને જમણા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ચિહ્ન છે અને ડાબા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે અને એ પગના ઢીચણને બહારલે પડખે એક ચિહ્ન છે અને કટી ભાગને વિશે બે કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે અને ઊંડી ને ગોળ એવી જે નાભી તેને બે કોરે તિલ છે તેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે ને ડાબી કોરે જરા છેટે છે અને જમણી કુખમાં એક મોટો તિલ છે ને બીજો નાનો તિલ છે અને નાભીથી ઉપર બે તસુ છેટે ત્રણ તિલ છે તેમાં બે નળ ઉપર એક એક છે ને એક વચ્ચે છે અને તે વચલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે, અને ડાબે પડખે કૂખથી ઊંચે ને બગલથી હેઠે મોટા ચાર તિલની એક ઊભી હાર છે. તેની પાસે બહારલી કોરે એક બીજી નાના ચાર તિલની ઊભી હાર છે, અને તે જ બગલ નીચે ત્રણ તિલની એક ઊભી હાર છે, અને હૃદયને વિશે રોમનું શ્રી વચ્છનું ચિહ્ન છે, અને છાતીની વચ્ચે અર્ધચંદ્રને આકારે પાંચ તસુ પોળું ને જરાક રાતું એવું મોટું એક ચિહ્ન છે. તે જમણી કોરે કંઈક વિશેષે ચડતું છે, અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે, અને એ તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે, ને તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે, અને બે સ્તનથી ઉપર બે છાપના ચિહ્ન છે, અને જમણી ભુજાને પાસે માયલી કોરે ઊભી ઓળે ચાર તિલ છે, અને જમણી ભુજાના મૂળથી ઉપર ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે, અને તે છાપના ચિહ્નની પડખે બહારલી કોરે ચાર નાના તિલ છે, અને જમણી કોણીથી હેઠા ને કાંડાથી ઊંચા બે તિલ છે, અને જમણા હાથની ટચલી આંગળીથી ઉપર અર્ધા આંગળને છેટે એક નાનો તિલ છે, અને ડાબી ભુજાના મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે, અને ડાબી કોણીથી બે તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે, અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બે આંગળીઓની વચ્ચે એક તિલ છે, અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માહેલી કોરે એક નાનો તિલ છે, અને ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે, અને બે હાથના જે નખ તે રક્ત છે ને ઉપરતા છે, ને તે નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષ્ણ છે, અને બે હાથના જે તળા રક્ત છે, ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે, અને બે હથેળીના મૂળથી ઉપર આઠ તસુ ઊંચા બે છાપના ચિહ્ન છે, અને બે કોણીઓ શ્યામ છે, અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે, ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે, અને દાઢીથી હેઠો એક તિલ છે, અને ડાબા ખભાથી બે આંગળ હેઠો વાંસામાં રોમે સહિત એક મોટો તિલ છે, ને એ તિલથી હેઠે એક તિલ છે, ને વળી તેને હેઠે બીજો તિલ છે, ને કરોડની જમણી કોરે ડોકથી બે તસુ હેઠો એક તિલ છે, અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે, અને કરોડથી ઉપર જમણી કોરે વાંસાની મધ્યે ચાર તિલ છે, અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે, અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે, અને બે નેત્રની જે હેઠલી ને ઉપલી પાપણ્યું તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે, અને નાસિકાને ઉપર ઝીણા ઝીણા શીળીના ચાઠાના ચિહ્ન છે, અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમ દાઢ તેમાં શ્યામ ચિહ્ન છે, તથા જીભ ઉપર પણ શ્યામ ચિહ્ન છે, અને ડાબા કાનને માહેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે, અને વિશાળને ઉપડતું એવું જે લલાટ તેને વિશે તિલકને આકારે ઊભી બે રેખા છે, અને વળી લલાટને વિશે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે, અને જમણા કાનની બુટી ઉપર એક નાનો તિલ છે, અને તાળવાની ઉપર એક મોટો તિલ છે, અને શિખાથી આગળ સમીપે એક તિલ છે, અને શિખાથી પછવાડે જમણી કોરે
ત્રણ તિલ છે, અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ શરીરમાં કેટલાક છે. આવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિના જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યા છે, અને શ્રીજી મહારાજની મૂર્તિના જે કર ચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કયા છે તેવા છે. હવે શ્રીજી મહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે લખીએ છીએ, જે શ્રીજી મહારાજ સહેજે બેઠા હોય ત્યારે તુલસીની માળા ફેરવે છે, અને ક્યારેક તો રમતીની પેઠે તે માળાને બેવડી કરીને બે બે મણકા ભેળા ફેરવે છે, અને ક્યારેક તો વાર્તા કરતા થકા તે માળાને ભેળી કરીને બે હાથના તળા વચ્ચે રાખીને ઘસે છે, અને ક્યારેક તો નેત્ર કમળને મીચીને ધ્યાન કરતા થકા બેસે છે, અને ક્યારેક તો નેત્ર કમળને ઉઘાડા રાખીને ધ્યાન કરતા થકા બેસે છે, અને ક્યારેક તો ધ્યાન કરતા થકા ચમકીને જાગે છે, અને ક્યારેક તો પોતાની આગળ સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હોય ત્યારે પોતે ધ્યાન કરીને બેસે છે, ને ક્યારેક તો ચપટી વજાડતા થકા તે સાધુ ભેળા ગાવા લાગે છે, અને ક્યારેક તો સાધુ તાળી વજાડીને કીર્તન ગાતા હોય તે ભેળા પોતે તાળી વજાડીને કીર્તન ગાય છે, અને ક્યારેક તો પોતાની આગળ વાજિંત્ર વજાડીને સાધુ કીર્તન ગાતા હોય તથા પોતાની આગળ કથા વંચાતી હોય તથા પોતે પોતાના ભક્તજનની આગળ વાર્તા કરતા હોય ત્યારે ખસીને તેને સમીપે જાય છે, અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત જે ભક્તિ તે સંબંધી જે વાર્તા તે પોતાના ભક્તજનની આગળ કરે છે, અને ક્યારેક તો સાંખ્ય યોગ પંચરાત્ર વેદાંત ઇત્યાદિ જે શાસ્ત્ર તેના રહસ્યની વાર્તા કરે છે, અને ક્યારેક તો ઉત્સવને વિશે નાના પ્રકારના દેશથી આવ્યા જે પોતાના ભક્તજન તેમની પૂજાનું ગ્રહણ કરે છે, અને ક્યારેક તો પોતાના ભક્તજનને સમાધિ કરાવે છે, અને ક્યારેક તો સમાધિમાંથી ઉઠાડે છે, અને ક્યારેક તો સભામાં બેઠા હોય ને કોઈક ભક્તજનને પોતાની પાસે તેડવો હોય ત્યારે નેત્ર કમળની સાને કરીને અથવા અંગૂઠા પાસેની જે આંગળી તેની સાને કરીને તે ભક્તજનને બોલાવી લે છે, અને ક્યારેક તો વાર્તા કરતા થકા પુષ્પના ગુચ્છને અથવા કોઈક મોટા પુષ્પને બે હાથે કરીને ચોળી નાખે છે, અને ક્યારેક તો પુષ્પના હારને તથા લીંબુ આદિ જે ફળ તેને શીતળ જાણીને પોતાની આંખે વારંવાર અડાડે છે, અને ક્યારેક તો પોતે રાજીપામાં વાર્તા કરતા હોય અથવા કથા વંચાવતા હોય અથવા કીર્તન ગૌરાવતા હોય અથવા કોઈક વિચારમાં બેઠા હોય ને તે વચમાં કોઈક જમ્યાનું પૂછવા આવે અથવા કોઈ પૂજા કરવા આવે અથવા હાર ચઢાવવા આવે તો તે ઉપર બહુ કચવાઈ જાય છે, અને કથા વંચાવતા હોય ત્યારે હરે એવા શબ્દનો ઉચ્ચાર કરે છે, અને બીજી જે જે ક્રિયા કરતા હોય તેને વિશે પણ તે કથાને ભાને કરીને ક્યારેક તો અચાનક હરે એવા શબ્દનો ઉચ્ચાર કરે છે, ને તેની સ્મૃતિ થાય છે ત્યારે પોતા પાસે જે ભક્તજન બેઠા હોય તેમની સામું જોઈને મંદ મંદ હસે છે, અને ક્યારેક તો ઢોલિયા ઉપર બેસે છે, ને ક્યારેક તો ગોદડું ઓછાડે સહિત પાથર્યું હોય તે ઉપર બેસે છે, ને ક્યારેક તો ગાદી ઉપર બેસે છે, અને ક્યારેક તો ચાકડા ઉપર બેસે છે, અને ક્યારેક તો ઢોલિયા ઉપર તકિયો પડ્યો હોય તે ઉપર બેસે છે, અને બેસે ત્યારે ક્યારેક તો પલાઠી વાળીને બેસે છે,
અને ક્યારેક તો વસ્ત્રે કરીને ઢીચણને બાંધીને બેસતા થકા પોતાને હસ્તે કરીને પગની આંગળીઓને ગ્રહણ કરીને ડોલે છે, અને જ્યારે જ્યારે બેસે ત્યારે બહુધા તો તકિયાનું ઉઠીંગણ કરીને જ બેસે છે, અને જીભને એક કોરના દાંત તળે દબાવવી એવો સહજ સ્વભાવ છે, અને છીક ખાવી હોય ત્યારે પ્રથમથી રૂમાલ ખોલીને તે રૂમાલને મુખારવિંદ આગળ રાખીને છીંક ખાય છે, અને કંઈક રમૂજે કરીને અતિશય હસે છે ત્યારે રૂમાલને મુખારવિંદ આડો દઈને હસે છે, અને ક્યારેક તો વાર્તા કરતા થકા હાથે કરીને રૂમાલના છેડાને વળ દેવો એવો સહજ સ્વભાવ છે, અને કોઈકને દુખ્યો દેખીને તેની ઉપર દયાએ કરીને બહુ આકડા થઈ જાય છે, અને ચાલે છે ત્યારે પછેડીને ડાબા ખભા ઉપર આડસોડે નાખીને જમણા હાથને હલાવતા થકા ચાલે છે, અને ક્યારેક તો રૂમાલે યુક્ત જે જમણો હાથ તેને હલાવતા થકા ચાલે છે, અને ક્યારેક તો ડાબા હાથને કેડ ઉપર મૂકીને જમણા હાથમાં રૂમાલને લઈને તે જમણા હાથને હલાવતા હલાવતા ચાલે છે, અને સહેજે ઉતાવળું ચાલવાનો સ્વભાવ છે, અને સાધુને પીરસવું હોય ત્યારે ડાબે ખભે ખેસને નાખીને તે ખેસના છેડાને કેડ સંગાથે તાણી બાંધીને પીરસે છે, અને પીરસે ત્યારે લાડુ જલેબી આદિ જે જમ્યાની જણસો તેનું વારંવાર નામ લેતા થકા પંક્તિમાં વારંવાર ફરે છે, ને સાધુ હરિભક્તને જમાડવામાં તથા પીરસવામાં પોતાને શ્રદ્ધા આદર સહિત પ્રસન્નતા તે ઘણી છે, અને પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રિ રહે ત્યારે દાતણ કરવાનો સ્વભાવ છે, અને સ્નાન કરીને પછી કોરે વસ્ત્રે કરીને શરીર લૂઈને પછી ઊભા થઈને પહેર્યાના વસ્ત્રને બે સાથળ વચ્ચે ભેળું કરીને તેને બે હાથે કરીને નીચોવીને પછી સાથળને ને પગને લૂઈને સાથળ વચ્ચે રાખીને પછી કોરું વસ્ત્ર સારી પેઠે તાણીને પહેરે છે, અને તે પછી બીજું ધોયેલું વસ્ત્ર ઓઢીને ને ચાખડી ઉપર ચડીને જમવા પધારે છે, ને જમવા બેસે ત્યારે ઓઢવાના વસ્ત્રને કાનને પછવાડે રાખીને કાનને ઉઘાડા રાખીને જમવા બેસે છે, અને જમવા બેસે ત્યારે ડાબા પગની પલાઠી વાળીને તે ઉપર ડાબા હાથની હથેળી મૂકીને જમણો પગ ઊભો રાખીને તે ઉપર જમણા હાથની કોણી રાખીને જમે છે, અને જમતા જમતા વારંવાર પાણી પીવાનો સ્વભાવ છે, અને જમતા જમતા જે સારી સ્વાદુ જણસ પોતાને જણાય તે બીજા કોઈક શ્રેષ્ઠ હરિભક્ત પોતાને મનગમતા હોય તેને આપીને પછી પોતે જમે છે, અને જમતા થકા ઓડકાર ખાઈને પેટ ઉપર હાથ ફેરવવાનો સ્વભાવ છે, અને માથે ફેંટો બાંધે છે ત્યારે ફેંટાના છેડાનું છોગલું મૂકીને બાંધે છે, તથા ફેંટાના એક આટાનો પેચ ભ્રુકુટીની પાપણ ઉપર લાવીને બાંધે છે, અને વર્ષા ઋતુ તથા શરદ ઋતુને વિશે ગેલા નદીનું નિર્મળ જળ જાણીને સાધુ તથા સત્સંગી સહિત નાવા પધારે છે, ને તે નદીના જળને વખાણતા થકા ત્યાં બહુ પ્રકારે ભક્તજન ભેળા જળ ક્રીડા કરે છે, અને સૂએ ત્યારે પ્રથમ જાગતા થકા હાથની જે બે આંગળીઓ તેને તિલક કરવાની પેઠે ભાલને વિશે ઊભી ફેરવે છે, અને સુવાનું હોય ત્યારે પોતાની માળાને માગીને જમણા હાથમાં લઈને ફેરવતા થકા સૂએ છે, આવી રીતે શ્રીજી મહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે પોતાની સ્મૃતિને અનુસારે લખી છે, ને બીજી પણ કેટલીક ચેષ્ટા છે, અને પ્રથમ લખ્યા જે શ્રીજી મહારાજની મૂર્તિના ચિહ્ન તથા સ્વાભાવિક ચેષ્ટા તેને આવી રીતે સંભાળીને नित्ये भक्तजने ध्यान करवू। एवा जे श्रीजी महाराज तेमणे श्री गढ़ड़ामा रहा थका पोताना भक्तजनना संशय टाळवाने अर्थे स्वधर्म आत्मज्ञान वैराग्य पोताना स्वरूपनु ज्ञान ने पोतानी महात्म्य सहित भक्ति ए पांच वार्ता संबंधी जे जे वचनामृत कह्या छे तथा श्री अमदावाद ने विषय रहा थका जे जे वचनामृत कह्या छे तथा श्री वर्ताल ने विषय रहीने कह्या छे तथा त्यांथी बीजा गाममां जईने जे जे वचनामृत कह्या छे तेमांथी केटलाक दिवसना जे वचनामृत ते श्रीजी महाराजना जे एकांतिक भक्त तेमनी प्रसन्नता ने अर्थे पोतानी स्मृति ने बुद्धि तेने अनुसारे लिखीए छीए। इति श्रीजी महाराजना वचनामृत नो परथारो संपूर्ण।
अथ रहस्यार्थ प्रदीपिका टीका प्रारंभ्यते। आ परथारामां बाबतो 13 छे। તેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે પોતાના અક્ષરધામના નામ તથા તેનું અપારપણું વર્ણન કર્યું છે। બીજી બાબતમાં પોતાના નામ તથા પોતાનો મહિમા તથા શોભાનું અતિશયપણું વર્ણન કર્યું છે। ત્રીજી બાબતમાં દુર્વાસાનો શાપ વર્ણન કર્યો છે। ચોથી બાબતમાં ધર્મ ભક્તિનો પ્રાદુર્ભાવ વર્ણન કર્યો છે। પાંચમી બાબતમાં શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ તથા નામકરણ તથા ઐશ્વર્ય તથા અધ્યયન કર્યું તે વર્ણન કર્યું છે। છઠ્ઠી બાબતમાં પોતાના માતા પિતા જે ભક્તિ ધર્મ તેમને દિવ્ય ગતિ આપી તે વર્ણન કર્યું છે। સાતમી બાબતમાં પોતે વનમાં તથા તીર્થોમાં વિચરીને તીર્થોને સજીવન કર્યા અને અસુરોનો નાશ કર્યો અને અધર્મનો ઉચ્છેદ કરીને એકાંતિક ધર્મ સ્થાપન કર્યો તે વર્ણન કર્યું છે। આઠમી બાબતમાં રામાનંદ સ્વામીને મળ્યા ને તે થકી દીક્ષા લીધી ને રામાનંદ સ્વામી પોતાની ધર્મધૂર સોંપીને અંતર્ધાન થયા તે વર્ણન કર્યું છે। નવમી બાબતમાં સર્વેને સમાધિઓ કરાવીને પોતાનો અલૌકિક પ્રતાપ જણાવીને પોતાના આશ્રિત કર્યા તથા મતવાદીઓને સમાધિ કરાવીને તેમના ઇષ્ટદેવ રૂપે પોતે દર્શન આપીને તેમને પોતાના આશ્રિત કર્યા ને જીવોનું મૂળ અજ્ઞાન ટાળીને આત્યંતિક મોક્ષ કર્યો તે વર્ણન કર્યું છે। દસમી બાબતમાં પોતે અન્ન સત્ર તથા મોટા મોટા યજ્ઞ કર્યા તે વર્ણન કર્યું છે। અગિયારમી બાબતમાં મોટા મોટા શિખરબંધ મંદિરો કરાવી તેમાં પોતાની મૂર્તિઓ પધરાવીને તે મૂર્તિઓ દ્વારે ચમત્કાર જણાવ્યા ને ઉત્સવ સમયા કર્યા તથા સાધુ બ્રાહ્મણને તૃપ્ત કર્યા તે વર્ણન કર્યું છે। બારમી બાબતમાં શ્રીજી મહારાજના ચિહ્ન વર્ણન કર્યા છે। તેરમી બાબતમાં શ્રીજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા વર્ણન કરી છે। પ્રશ્ન એક, પહેલી બાબતમાં ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ કહ્યું અને અમદાવાદના છઠ્ઠા વચનામૃતમાં અક્ષરધામને જ ગોલોક કહ્યું છે તથા પ્રથમના સાતમા વચનામૃતમાં અક્ષર બ્રહ્મથી ગોલોકધામને પર કહ્યું છે અને લોયાના સત્તરમા વચનામૃતમાં તથા પંચાળાના પહેલા વચનામૃતમાં તથા અમદાવાદના સાતમા વચનામૃતમાં અક્ષરથી ગોલોકને નીચું તથા જુદું કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું? ઉત્તર એક, આમાં ગો શબ્દ કિરણવાચક છે ને લોક શબ્દ સમૂહવાચક છે, માટે ગો જે કિરણ તેનો સમૂહ તેને ગોલોક કહ્યું છે અને એ જે કિરણો તે શ્રીજી મહારાજની મૂર્તિના પ્રકાશરૂપ જે અક્ષરધામ તેની છે, માટે ગોલોકને મધ્યે એટલે કિરણોના મધ્યે અક્ષરધામ કહ્યું છે અને અમદાવાદના છઠ્ઠા વચનામૃતમાં એ અક્ષરધામનું અને એ ધામની કિરણોનું અભેદપણું કહ્યું છે. માટે ગોલોક શબ્દે કરીને અક્ષરધામને કહ્યું છે. અને પ્રથમના સાતમા વચનામૃતમાં મૂળ અક્ષરને અક્ષર બ્રહ્મ કહ્યા છે. તે અક્ષર બ્રહ્મને વિશે શ્રીજી મહારાજ કિરણો દ્વારે વ્યાપક છે. તે અક્ષરધામની કિરણોરૂપી ગોલોકથી બ્રહ્મજ્યોતિ જે શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રકાશ તેને પર કહ્યો છે. માટે ધામ તે સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. તે પ્રકાશરૂપ ધામમાં શ્રીજી મહારાજ પોતાના મુક્તોએ સહિત સદા દિવ્ય તેજોમય સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે. અને લોયાના સત્તરમા વચનામૃતમાં તથા પંચાળાના પહેલા વચનામૃતમાં તથા અમદાવાદના સાતમા વચનામૃતમાં પરોક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના ધામને ગોલોક કહ્યું છે. તેથી અક્ષરધામ પર છે. પ્રશ્ન બે. શ્રીજી મહારાજના પ્રકાશને અક્ષરધામ કહો છો તે કિયા વચનામૃતમાં કહ્યું છે? ઉત્તર બે. પંચાળાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરધામ કહ્યું છે. તે હરિવાક્ય સુધા સિંધુના 127મા તરંગમાં કહ્યું છે. ત્યાં શ્લોક સચ્ચિદાનંદ રૂપમ યદ બ્રહ્મ નિર્ગુણમક્ષરમ અંગ પ્રકાશમ તત્વસ્ય ધામ ચેત્યુક્તમસ્તિહિ. સત ચિત ને આનંદમય એવું ને મોટું ને નિર્ગુણ એવું જે અક્ષર તે તો આ પ્રત્યક્ષ ભગવાનના અંગનો પ્રકાશ છે, અથવા એ અક્ષરને ધામ શબ્દથી કહેલ છે. તથા 66મા તરંગમાં પણ પોતાના તેજને પોતાનું ધામ કહ્યું છે. ત્યાં શ્લોક માયા ગુણૈહિ વિહીનત્વાન નિર્ગુણઃ પરમેશ્વરઃ નિજ ધામસ્થ એવાસૌ સર્વત્ર વ્યાપકોસ્તિ ચ મૂર્તઃ સૂર્યઃ સ્વતેજોભિ જગત વ્યાપ્યાસ્તિ તત્પૃથક યથા તથા સોપિ મૂર્તઃ કાંત્યા વ્યાપ્યાસ્તિ તત્પૃથક પ્રાકૃતમ નાસ્તિ તદ્રૂપમ યતો સૌ દિવ્ય વિગ્રહઃ અતો રૂપ ઇતિ પ્રોક્તો નિરાકારશ્ચ કુત્રચિત કોટિ કોટ્યર્કવત સ્વાંગ તેજો વ્યાપ્ય તયા સચ જ્યોતિ રૂપ ઇતિ પ્રોક્તો દુર્લક્ષ્યાંગ ત્વતસ્તથા નિરાધારમ ન તેજસ્યા દિતિ સર્વત્ર દ્રશ્યતે તદંગ કાંતિ તેજોતો યદ બ્રહ્મેત્યુચ્યતે ક્ષરમ. માયાના ગુણોએ રહિત તે હેતુ માટે નિર્ગુણ એવા ને પોતાના ધામને વિશે રહેલા એવા આ પરમેશ્વર તે જે તે સર્વની વિશે વ્યાપક છે ને પોતાના તેજ વડે કરીને મૂર્તિમાન સૂર્ય જે તે જગતની વિશે જે પ્રકારે વ્યાપક છે ને તેથી પૃથક મૂર્તિમાન રહ્યા છે, તે જ પ્રકારે આ પ્રત્યક્ષ મૂર્તિમાન ભગવાન જે તે કાંતિ એટલે તેજ વડે કરીને વ્યાપીને રહ્યા છે ને તેથી પૃથક મૂર્તિમાન પણ રહ્યા છે. તે ભગવાનનું સ્વરૂપ પ્રાકૃત નથી. જે હેતુ માટે દિવ્ય છે દેહ જેમનો એટલે દિવ્ય મૂર્તિમાન એવા આ પ્રત્યક્ષ ભગવાન છે. એ જ હેતુ માટે કોઈક સ્થાનકને વિશે અરૂપ એ પ્રકારે કહ્યા છે અને કોઈક સ્થાનકને વિશે નિરાકાર પણ કહ્યા છે, પણ વિશેષણોએ કરીને મૂર્તિમાનને જ કહ્યા છે. કોટાન કોટી સૂર્યતુલ્ય એવું પોતાની મૂર્તિનું તેજ તેનું તે વ્યાપવાપણું તેણે કરીને તથા ધ્યાનના કરનારાને ઘણા પ્રયાસે કરીને જણાવવાપણું એ હેતુ માટે ભગવાન જે તે જ્યોતિરૂપ કહેલા છે, પણ વસ્તુગતે ભગવાન મૂર્તિમાન જ છે. તે જ જે તે નિરાધાર નથી રહેતું એ પ્રકારે સર્વત્ર સૂર્યાદિકને વિશે દેખાય છે, એ હેતુ માટે તે ભગવાનનું અંગ જે મૂર્તિ, તેની કાંતિ, જે પ્રકાશ, તે જે તે અક્ષર બ્રહ્મ કહેતા અક્ષરધામ એ નામે કહેવાય છે. આ તેજને પ્રથમના 45મા વચનામૃતમાં સચ્ચિદાનંદ નામે કહ્યું છે તથા પ્રથમના 64મા વચનામૃતમાં આત્મા નામે કહ્યું છે તથા મધ્યના 13મા વચનામૃતમાં આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ એ ત્રણ નામે કહ્યું છે તથા મધ્યના 50મા વચનામૃતમાં એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ તથા અક્ષર બ્રહ્મ એ બે નામે કહ્યું છે. માટે ધામ તે શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રકાશ છે. પ્રશ્ન 3. આ અક્ષરધામના બ્રહ્મપુરાદિક 6 વિશેષણ આપ્યા તેનો અર્થ શું સમજવો? ઉત્તર 3. વિશેષણ પહેલું, બ્રહ્મ એવું શ્રીજી મહારાજનું નામ છે. માટે બ્રહ્મ જે શ્રીજી મહારાજ તેમને રહેવાનું ધામ છે તેથી બ્રહ્મપુર કહ્યું છે. વિશેષણ બીજું, અને અતિશય અવિનાશી સુખનું સ્થાન છે માટે અમૃત ધામ કહ્યું છે. વિશેષણ ત્રીજું, અને અતિશય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ છે માટે પરમપદ કહ્યું છે. વિશેષણ ચોથું, અને એનો અંત ને પાર નથી માટે અનંત ને અપાર કહ્યું છે. વિશેષણ પાંચમું, અને સર્વધામોથી મોટું છે માટે બ્રહ્મ કહ્યું છે. વિશેષણ છઠ્ઠું, અને મૂળ પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર એ સર્વેના પ્રકાશ તે ચૈતન્ય છે, તે સર્વનો આધાર એવો જે શ્રીજી મહારાજનો પ્રકાશ તે અતિશય ચૈતન્યરૂપ છે માટે ચિદાકાશ કહેલ છે. પ્રશ્ન 4. શ્રીજી મહારાજને બ્રહ્મ નામે કહો છો તે કયા વચનામૃતમાં છે? ઉત્તર 4. આ પરથારાની બીજી બાબતમાં તથા વડતાલના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજને બ્રહ્મ નામે કહ્યા છે. પ્રશ્ન 5. બીજી બાબતમાં શ્રીજી મહારાજના શ્રી કૃષ્ણાદિક 10 નામ કહ્યા તેનો અર્થ શું સમજવો? ઉત્તર 5. પોતાના આશ્રિતોને પોતાની વિશે આકર્ષણ કરે છે તથા ચૈત્ર માસમાં જન્મ છે અને માર્કંડેય મુનિએ કૃષ્ણ એવું નામ ધારણ કર્યું માટે કૃષ્ણ એવું નામ છે અને મુક્ત કોટી, અક્ષર કોટી, બ્રહ્મ કોટી ને મૂળ પુરુષ, ઈશ્વર કોટી તે સર્વેને શોભા આપવા પણ તે શ્રીજી મહારાજને વિષય રહ્યું છે. માટે શ્રી જે શોભા તેણે યુક્ત માટે શ્રી કૃષ્ણ એવું નામ શ્રીજી મહારાજનું છે. આ પ્રથમ નામ છે. અને પુરુષ જે પોતાના મુક્તો તેમને વિશે ઉત્તમ માટે પુરુષોત્તમ કહ્યા છે. આ દ્વિતીય નામ છે. અને અક્ષરાદિક સર્વેને વિશે અન્વયપણે અંતર્યામી રૂપે વાસ કરીને રહ્યા છે માટે વાસુદેવ કહ્યા છે. આ તૃતીય નામ છે. અને નાર જે પોતાના મુક્તોનો સમૂહ તેના મધ્યે અયન એટલે નિવાસ કરીને રહ્યા છે માટે નારાયણ કહ્યા છે. આ ચતુર્થ નામ છે. અને પોતાનું તેજ જે અક્ષરધામ તે ક્ષર અક્ષરાદિક સર્વેનું આત્મા છે, તે પોતાના તેજરૂપ આત્માથી પર છે ને તેના પણ શરીરી છે માટે પરમાત્મા કહ્યા છે. આ પંચમ નામ છે. અને ક્ષર અક્ષરાદિક સર્વેથી પોતાના તેજરૂપ જે અક્ષરધામ તે મૂર્તિમાન અક્ષરાદિક સર્વેથી મોટું છે તેને બ્રહ્મ કહે છે. તે બ્રહ્મના પણ આધારને તેથી પણ મોટાઈ અધિક છે માટે બ્રહ્મ કહ્યા છે. આ ષષ્ઠ નામ છે. અને એ તેજરૂપ અક્ષરધામના પણ નિયંતા છે ને તેથી પર છે, માટે પરબ્રહ્મ કહ્યા છે. આ સપ્તમ નામ છે. અને જીવકોટી, માયાકોટી, ઈશ્વરકોટી, તેથી પર બ્રહ્મકોટી, તેથી પર મૂર્તિમાન મૂળ અક્ષરકોટી અને તેથી પર મુક્તકોટી એ સર્વેના નિયામક છે, માટે ઈશ્વર કહ્યા છે. આ અષ્ટમ નામ છે. અને મૂળ પુરુષ જે ઈશ્વરકોટી, જેના તેજને વેદાંતી બ્રહ્મ નામે કહેલ છે, ને જે બ્રહ્મ શુદ્ધ સત્વગુણ ગ્રહણ કરે છે તે ઈશ્વર કહેવાય એમ કહે છે. તથા જે બ્રહ્મ મલિન સત્વગુણ ગ્રહણ કરે તે જીવ કહેવાય એમ કહે છે. તથા આકૃતિ માત્ર જેમાંથી ઉત્પન્ન થાય છે તેવા વિશેષણોથી જે બ્રહ્મને પ્રતિપાદન કરે છે તે તેજના કારણ ને આધાર જે મૂળ પુરુષરૂપ બ્રહ્મ, જેને આમાં ઈશ્વરકોટી નામે કહ્યા છે, તે ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી, તે સર્વેને પોતે ઐશ્વર્ય આપ્યું છે, તેથી ઈશ્વર કહેવાય છે. તે સર્વેથી પર ને તેમના કારણ ને પ્રેરક ને તે સર્વેથી મોટા છે, માટે પરમેશ્વર કહ્યા છે. આ નવમ નામ છે. અને એ સર્વેની વિશે વ્યાપે છે, માટે વિષ્ણુ કહ્યા છે. આ દશમ નામ છે. પ્રશ્ન છો, શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ, વાસુદેવ, નારાયણ, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમેશ્વર અને વિષ્ણુ એવે નામે કયા કયા વચનામૃતમાં કહ્યા છે? ઉત્તર છ, પરથારાની 2, 4, 8 અને 9 બાબતમાં, તથા ગઢડા પ્રથમના 5, 7, 8, 9, 12, 13, 21 અને 78ના વચનામૃતમાં શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નામે કહ્યા છે. તથા લોયાના 1, 4, 7 વચનામૃતમાં અને 45ના 2 અને 6 વચનામૃતમાં શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નામે કહ્યા છે. તથા ગઢડા મધ્યના 19, 29, 30, 35, 38, 39, 40, 64 અને 65 વચનામૃતમાં શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નામે કહ્યા છે. તથા વરતાલના 1, 2 અને 13 તથા અશલાલીના 1 તથા ગઢડા છેલ્લાના 5, 20, 21 અને 31 વચનામૃતમાં શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નામે કહ્યા છે. અને પરથારાની 2 અને 5 બાબતમાં તથા ગઢડા પ્રથમના 8, 12, 21, 41, 51, 64 અને 71 વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ નામે કહ્યા છે. તથા સારંગપુરના 1 તથા કારિયાણીના 8 તથા લોયાના 7, 12, 14, 15 અને 18 તથા 45ના 7 વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ નામે કહ્યા છે. તથા ગઢડા મધ્યના 8, 13, 21, 31, 32 અને 42 વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ નામે કહ્યા છે. તથા અમદાવાદના 4, 5, 6, 7 તથા અશલાલીના 1 તથા જેતલપુરના 4 અને પાંચમા તથા ગઢડા છેલ્લાના 27માં અને 37માં વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ નામે કહ્યા છે અને ગઢડા પ્રથમના 21માં તથા કાર્યાણી 12માં તથા લોયાના બીજા 11માં 12માં અને 13માં તથા પંચાળાના 7માં તથા ગઢડા મધ્યના 3જા અને 42માં તથા અશલાલીના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ નારાયણ નામે કહ્યા છે અને ગઢડા પ્રથમના 7માં 20માં 24માં 31માં 32માં 33માં 41માં 45માં 51માં 63માં 64માં 66માં 71માં 72માં 73માં તથા 78ના વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ ભગવાન નામે કહ્યા છે તથા સારંગપુરના 4થા 5મા અને 12મા તથા કાર્યાણીના 7મા અને 8મા તથા લોયાના પહેલા અને 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ ભગવાન નામે કહ્યા છે તથા ગઢડા મધ્યના 9મા 10મા 13મા 17મા 19મા 42મા અને 50મા વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ ભગવાન નામે કહ્યા છે તથા વરતાલના 12મા તથા જેતલપુરના પહેલા તથા ગઢડા છેલ્લાના 26મા અને 31મા વચનામૃતમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ ભગવાન નામે કહ્યા છે અને કાર્યાણીના 7મા તથા ગઢડા મધ્યના 10મા 31મા 32મા 48મા અને 57મા તથા વરતાલના 5મા તથા અશલાલીના પહેલા તથા ગઢડા છેલ્લાના 33મા વચનામૃતમાં શ્રીજી મહારાજને વાસુદેવ નામે કહ્યા છે અને લોયાના 10મા 13મા અને 14મા તથા ગઢડા મધ્યના 19મા અને 57મા તથા અશલાલીના પહેલા વચનામૃતમાં અને પરથારાની 4થી 5મી અને 8મી બાબતમાં તથા આમાં શ્રીજી મહારાજને નારાયણ નામે કહ્યા છે અને ગઢડા પ્રથમના 8મા અને 12મા તથા સારંગપુરના પહેલા તથા લોયાના 10મા તથા ગઢડા મધ્યના 36મા 57મા અને 62મા તથા અમદાવાદમાં પહેલા તથા જેતલપુરના 3જા વચનામૃતમાં શ્રીજી મહારાજને પરમાત્મા નામે કહ્યા છે અને પ્રથમના 39મા 42મા અને 50મા તથા વડતાલના 13મા તથા અમદાવાદના 4થા વચનામૃતમાં શ્રીજી મહારાજને બ્રહ્મ નામે કહ્યા છે અને ગઢડા પ્રથમના 8મા 71મા અને 73મા તથા સારંગપુરના 12મા તથા લોયાના 7મા અને 10મા તથા ગઢડા મધ્યના 3જા 8મા 13મા 30મા 62મા અને 65મા તથા અમદાવાદના 6ઠા અને અશલાલીના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજને પરબ્રહ્મ નામે કહ્યા છે અને પ્રથમના 48મા તથા કાર્યાણીના 10મા તથા છેલ્લાના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજને ઈશ્વર નામે કહ્યા છે અને પરથારાની 9મી બાબત તથા ગઢડા પ્રથમના 2જા 8મા 18મા 27મા 30મા 31મા 33મા 34મા 35મા 36મા 37મા 39મા 45મા 47મા અને 49મા વચનામૃતમાં શ્રીજી મહારાજને પરમેશ્વર નામે કહ્યા છે ઉપરાંત ગઢડા પ્રથમના 53મા 54મા 55મા 56મા 58મા ત્રેસઠમાં, પાંસઠમાં, સડસઠમાં, સિત્તેરમાં, તોતેરમાં અને ઇઠ્યોતેરમાં વચનામૃતમાં શ્રીજી મહારાજને પરમેશ્વર નામે કહ્યા છે તથા સારંગપુરના પહેલા, બીજા, ચોથા, પાંચમા, નવમા, દસમા, અગિયારમા અને તેરમા તથા કાર્યાણીના છઠ્ઠા તથા લોયાના બીજા, દસમા, બારમા અને સત્તરમા તથા પંચાળાના પાંચમા વચનામૃતમાં શ્રીજી મહારાજને પરમેશ્વર નામે કહ્યા છે તથા ગઢડા મધ્યના સાતમા, નવમા, દસમા, બારમા, સોળમા, ઓગણીસમા, એકવીસમા, છવ્વીસમા, સત્યાવીસમા, ચોત્રીસમા, છત્રીસમા, સાડત્રીસમા, એકતાળીસમા, ત્રેપનમાં, સત્તાવનમાં, બાસઠમાં અને પાંસઠમાં વચનામૃતમાં શ્રીજી મહારાજને પરમેશ્વર નામે કહ્યા છે તથા વરતાલના બીજા, પાંચમા, છઠ્ઠા, આઠમા, અગિયારમા, બારમા અને સત્તરમાં તથા અમદાવાદના પહેલા, બીજા અને ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજને પરમેશ્વર નામે કહ્યા છે તથા ગઢડા છેલ્લાના પહેલા, બીજા, ચોથા, સાતમા, નવમા, દસમા, ચૌદમા, અઢારમા અને બાવીસમા વચનામૃતમાં શ્રીજી મહારાજને પરમેશ્વર નામે કહ્યા છે અને પરથારાની બીજી બાબતમાં વિષ્ણુ નામે કહ્યા છે. પ્રશ્ન સાત. મકરાકાર કુંડળ તથા રત્ને જડિત મુગટ તેને ભગવાન ધરી રહ્યા છે એમ કહ્યું, તે રત્ન તો માયિક વસ્તુ છે, તે અક્ષરધામમાં તો હોય નહીં, માટે તે કેવી રીતે સમજવું? ઉત્તર સાત. જ્યાં શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિરાજમાન હોય તે અક્ષરધામ જાણવું. તે મધ્યના 42મા વચનામૃતમાં, જ્યાં અમારી મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય છે એમ કહ્યું છે, માટે અહીંની ને ત્યાંની એકતા કરીને કહ્યું છે. અને ચંદન વેણુ તે પણ અહીંના જ વર્ણન કર્યા છે. કેમ જે જ્યાં ધામાધિપતિ વિરાજતા હોય ત્યાં જ ધામ કહેવાય. પ્રશ્ન આઠ. રાધિકા, લક્ષ્મી, મૂર્તિમાન આયુધ, નંદ સુનંદ, શ્રી દામાદિક પાર્ષદ તથા અણિમાદિક સિદ્ધિઓ તેમણે સેવ્યા છે અને ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે એમ કહ્યું, તે સર્વે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં હશે કે કેમ, અને વેદ સ્તુતિ કરતા હશે કે કેમ? ઉત્તર આઠ. જ્યારે શ્રીજી મહારાજ દયા કરીને સર્વેનો મોક્ષ કરવા મનુષ્ય રૂપે દર્શન આપે છે ત્યારે પોતાના અવતારો તથા તે અવતારોના પાર્ષદો એ સર્વે પોતાના કલ્યાણને અર્થે અહીં આવે છે. તે સર્વે શ્રીજી મહારાજની સેવા કરે છે. તે મધ્યના 58મા વચનામૃતમાં ચોથા હેતુમાં કહ્યું છે અને વેદ પણ તેવી જ રીતે સ્તુતિ કરે છે. પ્રશ્ન નવ. વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિક તથા વારાહાદિક અવતાર એ સર્વેના ધરનારા શ્રીજી મહારાજને કહ્યા તથા નરનારાયણ રૂપે અને શ્રી કૃષ્ણ ને અર્જુન રૂપે પ્રગટ થયા એમ કહ્યું, તે શ્રીજી મહારાજ તો સર્વોપરિ છે ને તે રૂપે કહ્યા તે કેમ સમજવું? ઉત્તર નવ. સર્વ અવતારોને વિશે શ્રીજી મહારાજનો આવિર્ભાવ છે, માટે એ અવતારો પોતાના જ છે, તેથી પોતે પ્રગટ થયા એમ કહ્યું છે. તે પ્રથમના 27મા વચનામૃતમાં આગળ થઈ ગયા ને હમણાં થાય છે અને આગળ થાશે તે સર્વે આશ્ચર્ય અમારા જાણવા, એટલે એ સર્વ અવતારોમાં શ્રીજી મહારાજની સત્તા છે, માટે સર્વે અવતારના ધરનારા કહ્યા છે. પ્રશ્ન 10. ત્રીજી બાબતમાં બદ્રિકાશ્રમમાં નરનારાયણ અને ઋષિઓ રહ્યા છે. તેમને શાપ થયો ને તે જ પૃથ્વી ઉપર પ્રગટ થયા એમ પાંચમી બાબતમાં કહ્યું છે. ને તમે બીજી બાબતના નવમા પ્રશ્નોત્તરમાં નરનારાયણાદિક સર્વે અવતારોના અવતારી શ્રીજી મહારાજ પોતે પધાર્યા છે એમ કહ્યું. અને શ્રીજી મહારાજે પણ પ્રથમના 31મા વચનામૃતમાં પોતાને અક્ષરાતીત કહ્યા છે. અને 78ના નવમા પ્રશ્નમાં અમે કૃપા કરીને દર્શન દીધા છે એમ કહ્યું છે. એમ જોતા તો શ્રીજી મહારાજ પોતે જ પધાર્યા છે, માટે તે પરસ્પર વિરોધ આવે છે, તે કેમ સમજવું? ઉત્તર 10. જે વખતે અક્ષરધામમાં શ્રીજી મહારાજે અનંત જીવોના ઉદ્ધારને અર્થે આ બ્રહ્માંડમાં પધારવાનો સંકલ્પ કર્યો તે જ વખતે બદ્રિકાશ્રમમાં નરનારાયણને શાપ થયો, માટે નરનારાયણને વિશે કરીને અક્ષરધામના પતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ પોતે શ્રી છપૈયા ધામની વિશે ભક્તિ ધર્મ થકી પ્રગટ થતા હવા. તે જેતલપુરના ચોથા વચનામૃતમાં શ્રી પુરુષોત્તમ તે આજ તમને સર્વેને નરનારાયણ ઋષિ રૂપે થઈને મળ્યા છે, તથા પાંચમા વચનામૃતમાં અમે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ છીએ એમ કહ્યું છે, માટે શ્રીજી મહારાજે દયા કરીને દર્શન આપ્યા છે તે વાત સાચી છે, અને નરનારાયણને શાપ થયો તે વાત પણ સાચી છે. પ્રશ્ન 11. અક્ષરધામની વિશે રહેલા શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે ભક્તિ ધર્મને દર્શન આપ્યા એમ ચોથી બાબતમાં કહ્યું, તે શ્રી કૃષ્ણ કિયા જાણવા અને અક્ષરધામ કિયું જાણવું? ઉત્તર 11. ભક્તિ ધર્મને શ્રીજી મહારાજે દર્શન આપ્યું છે, માટે શ્રી કૃષ્ણ નામે શ્રીજી મહારાજને કહ્યા છે, ને અક્ષરધામ પણ શ્રીજી મહારાજનું કહ્યું છે. પ્રશ્ન 12. ભક્તિ ધર્મને શ્રીજી મહારાજે દર્શન આપ્યા ત્યારે મેં પૂર્વે દૈત્યોને માર્યા હતા એમ કેમ કહ્યું? ઉત્તર 12. પૂર્વે જે જે અવતાર થઈ ગયા છે અને હવે જે જે થશે તે સર્વેને ઐશ્વર્ય આપનારા શ્રીજી મહારાજ છે, માટે પરોક્ષ અવતારોએ શ્રીજી મહારાજના ઐશ્વર્યના પ્રતાપે કરીને દૈત્યોને માર્યા છે, માટે શ્રીજી મહારાજે માર્યા છે એમ જાણવું. તે પ્રથમના 27મા વચનામૃતમાં પૂર્વે જે જે આશ્ચર્ય થઈ ગયા ને આજ થાય છે ને આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ કહ્યું છે. પ્રશ્ન 13. રામાનંદ સ્વામીને ઉદ્ધવનો અવતાર આઠમી બાબતમાં કહ્યા તેનો અર્થ શું સમજવો? ઉત્તર 13. ઉત એટલે ઉત્કૃષ્ટ, એવા ધવ કહેતા સ્વામી તે ઉદ્ધવ કહેવાય, એટલે ઉત્કૃષ્ટ સ્વામી એવા જે શ્રીજી મહારાજ તેમના અવતાર એટલે મુક્ત તે રામાનંદ સ્વામી હતા એમ કહ્યું છે. પ્રશ્ન 14. રામાનંદ સ્વામીને તમે શ્રીજી મહારાજના મુક્ત કહ્યા અને આઠમી બાબતમાં રામાનંદ સ્વામી દેહોત્સવ કરીને બદ્રિકાશ્રમ જતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ સમજવું? ઉત્તર 14. નરનારાયણના શાપ નિમિત્તે શ્રીજી મહારાજ પોતે પધાર્યા છે, તેથી પોતાનું નામ નરનારાયણ કહ્યું છે, અને તેથી જ પોતાના અક્ષરધામને બદ્રિકાશ્રમ નામે કહ્યું છે, માટે અક્ષરધામમાં ગયા એમ સમજવું અને શાપ નિમિત્તે પધાર્યા હતા તેથી શાપથી મુકાતા હવા એમ કહ્યું છે. પ્રશ્ન 15. નવમી બાબતમાં શ્રીજી મહારાજ પોતાના આશ્રિતોને લક્ષ્મી રાધિકાદિક તથા શ્રી કૃષ્ણાદિક ઘણે રૂપે પોતાનું દર્શન દેતા હવા એમ કહ્યું તે શ્રીજી મહારાજ પોતે દેખાયા હશે કે શ્રી કૃષ્ણાદિક અવતારોને દેખાડ્યા હશે? ઉત્તર 15. સર્વે અવતારો રૂપે તથા લક્ષ્મી રાધિકા તથા સર્વે પાર્ષદો રૂપે પોતે દેખાયા છે એમ એ જ બાબતમાં કહ્યું છે. પ્રશ્ન 16. શ્રીજી મહારાજ કોટી કોટી સૂર્ય સરખું પોતાનું તેજ દેખાડતા હવા તે તેજ કયું જાણવું? ઉત્તર 16. શ્રીજી મહારાજની મૂર્તિના તેજનો સમૂહ છે. તે પ્રકાશને પ્રથમના 7મા વચનામૃતમાં તથા છેલ્લાના 36મા વચનામૃતમાં બ્રહ્મજ્યોતિ કહ્યો છે. તે બ્રહ્મજ્યોતિની અનંત કિરણો છે. તેમાંથી એક કિરણના કિંચિત પ્રકાશને દેખાડતા હવા તેને કોટી કોટી સૂર્ય સરખો પ્રકાશ કહ્યો છે અને સમગ્ર પ્રકાશને અક્ષરધામ કહ્યું છે. માટે ઉપર કહ્યો એટલા પ્રકાશે કરીને અક્ષરધામની કિરણનો કિંચિત પ્રકાશ સમજવો પણ સમગ્ર અક્ષરધામ ન સમજવું. પ્રશ્ન 17. દ્રષ્ટા એવું જે બ્રહ્મ તે રૂપે શ્રીજી મહારાજ પોતાનું દર્શન દેતા હવા એમ કહ્યું તે દ્રષ્ટા એવું જે બ્રહ્મ તે શું સમજવું? ઉત્તર 17. દ્રષ્ટા એવું જે બ્રહ્મ કહ્યું તે મૂળ પુરુષ ઈશ્વરને કહ્યા છે. તે મૂળ પુરુષને સારંગપુરના 6ઠા વચનામૃતમાં અંતર્યામી, ફળપ્રદાતા, દ્રષ્ટા, બ્રહ્મ, પરબ્રહ્મ એવે નામે કહ્યા છે. તે મૂળ પુરુષ રૂપે પોતે દેખાતા હવા તે સારંગપુરના 5મા વચનામૃતમાં સચ્ચિદાનંદ કહ્યા છે. પ્રશ્ન 18. મૂળ અજ્ઞાન કહ્યું એ તે શું સમજવું? ઉત્તર 18. કારણ શરીર છે તે જીવની માયા છે. તે મૂળ અજ્ઞાન છે. તે કાર્યાણીના 12મા વચનામૃતમાં કહ્યું છે. અને બીજું શ્રીજી મહારાજ જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂર્તિમાન મૂળ અક્ષરકોટીથી પર છે એવું ન સમજાય અને શ્રીજી મહારાજ વિના અન્ય દેવની ઉપાસના થઈ જાય તે પણ મૂળ અજ્ઞાન કહેવાય. તે લોયાના 17મા વચનામૃતમાં કહ્યું છે. જે અક્ષરાદિક સર્વેના સુખનું પરિમાણ કરીને ને અમારા સુખને સર્વેથી અધિક માનીને અમારી મૂર્તિમાં જોડાવું એવું ન સમજાય ત્યાં સુધી મૂળ અજ્ઞાન છે. તે મૂળ અજ્ઞાન ટાળવા સારું શ્રીજી મહારાજ પધાર્યા છે. માટે મૂળ અક્ષરાદિક અન્ય દેવની ઉપાસના થઈ જાય એ જ મૂળ અજ્ઞાન છે. પ્રશ્ન 19. બ્રહ્મની તથા અક્ષરની કોટીઓ કહો છો તે કયા વચનામૃતમાં છે? ઉત્તર 19. કાર્યાણીના 10મા વચનામૃતમાં અમારા ભક્ત અમને ભજીને અમારા પ્રતાપે કરીને પ્રકૃતિ પુરુષ જેવા થાય અને બ્રહ્મ જેવા થાય તથા અક્ષર જેવા થાય પણ અમારા જેવા કોઈ ન થાય એમ કહ્યું છે. માટે મૂળ પુરુષ તથા બ્રહ્મ જે વાસુદેવ તથા અક્ષરાદિક અનંત થાય માટે કોટીઓ છે એમ જાણવું. પ્રશ્ન 20. 11મી બાબતમાં શ્રીજી મહારાજે મોટા મોટા શિખરબંધ મંદિરો કરાવીને તેમાં મૂર્તિઓ સ્થાપન કરી એમ કહ્યું, તે પરોક્ષ અવતારોની મૂર્તિઓ સ્થાપન કરવાનું શું કારણ હશે? ઉત્તર 20. શ્રીજી મહારાજે પોતે અવતારો રૂપે દર્શન આપ્યા હતા, તે જ પોતાના સ્વરૂપ પધરાવ્યા છે, પણ બીજા અવતારોને પધરાવ્યા નથી. માટે આપણા સંપ્રદાયના સર્વ મંદિરોમાં જે જે પરોક્ષ નામે મૂર્તિઓ છે તે સર્વે રૂપે શ્રીજી મહારાજ પોતે જ છે, પણ બીજા અવતારો નથી પધરાવ્યા એમ જાણવું. પ્રશ્ન 21. શ્રીજી મહારાજે બીજા અવતારો રૂપે મતવાદીઓને પોતાના દર્શન આપ્યા, તે સ્વરૂપોને મંદિરોમાં પધરાવ્યાનું શું કારણ હશે? ઉત્તર 21. એવે રૂપે શ્રીજી મહારાજનું દર્શન કરવાથી પરોક્ષના આશ્રિતોને હેત થાય તેથી દર્શને આવે, ને પછી સત્પુરુષનો સમાગમ કરે તેણે કરીને શ્રીજી મહારાજને સર્વોપરી જાણીને શ્રીજી મહારાજના આશ્રિત થાય, ને તેનું મૂળ અજ્ઞાન ટળીને તેનો આત્યંતિક મોક્ષ થાય માટે તે સ્વરૂપ પધરાવ્યા છે. પ્રશ્ન 22. આપણા સંપ્રદાયના મંદિરોમાં જે સ્વરૂપ પધરાવ્યા છે તે સર્વે સ્વરૂપ અક્ષરકોટીથી તથા મુક્તોથી પર જાણવા કે ન્યૂન જાણવા? ઉત્તર 22. એ મૂર્તિઓ મૂળ અક્ષરથી તથા મુક્તોથી પર છે, કેમ જે શ્રીજી મહારાજના પોતાના સ્વરૂપ છે માટે શ્રીજી મહારાજ પોતે જ છે. પ્રશ્ન 23. એ મૂર્તિઓનું ધ્યાન થાય કે નહીં? ઉત્તર 23. ઘણા જીવોના સમાસને અર્થે એ રૂપ પધરાવ્યા છે, પણ ધ્યાન કરવા સારું પધરાવ્યા નથી. ધ્યાન કરવા માટે તો સહજાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની પોતાની મૂર્તિઓ પધરાવી છે, તે મૂર્તિઓનું જ ધ્યાન કરવું. તે લોયાના 11મા વચનામૃતમાં પોતાને મળી જે મૂર્તિ તેનું જ ધ્યાન કરવું, પણ પરોક્ષ અવતારોનું ધ્યાન કરવું નહીં એમ કહ્યું છે. માટે પરોક્ષ રૂપે દેખાયા તે સ્વરૂપનું પણ ધ્યાન કરવું નહીં. ઇતિ પરથારો સંપૂર્ણ.